மங்களானம் சௌவேசிம் பரமம் ஹவை மங்களம். அர்ஹந்தோ பகவந்த இந்திரமஹிதா சித்தாஸ்ய சித்திஸ்திதா ஆச்சார்யாஜின சாஸனோன்னதிகரா புஜ்யா உபாத்யாயகா ஸ்ரீ சித்தாந்த சுபாடகா முனிவரா ரத்தத்ரயாராதகா பஞ்சைதே பரமேஷ்டினஃ ப்ரதிதினம் குருவந்து வோ மங்களம். மங்களம் பகவான் வேரோ, மங்களம் கௌதம பிரபு, மங்களம் ஸ்தூலி பத்ராத்யா ஜைன தர்மோஸ்து மங்களம். ஓங்கார பிந்து சயுக்தம் நித்யம் தியாயந்தி யோகினா காமதம் மோக்ஷதம் சைவ ஓங்காராய நமோ நமஃ. அஜ்ஞான தீமிராந்தானாம் ஜனசலாகயா நித்ர உன்மீலிதம் யேனா தஸ்மை ஸ்ரீ குருவே நமஃ. சித்த சக்கர பகவந்தனி ஆராதனானો આજનો બીજો દિવસ તમે બધાને ભાવપૂર્વક પ્રણામ કરું છું. સિદ્ધચક્રની આરાધના એ આપણી અંદર જ રહેલું સિદ્ધચક્ર જે છે, આપણી અંદર રહેલા અરિહંત ભગવાન, આપણી અંદર રહેલા સિદ્ધ ભગવાન, આપણી અંદર જ પાંચે પાંચ પરમેષ્ઠી ભગવંત જે છે એને પ્રગટ કરવા માટેની બતાવેલી જ્ઞાનીઓએ ઉત્તમ પ્રોસેસ છે, વ્યવસ્થા છે કે આ દિવસોમાં આપણે જેમ જેમ એ પદાર્થોનું ધ્યાન કરતા જઈએ, જેમ જેમ એમના વિશે વિચારતા જઈએ, શ્રીપાલ રાજા પણ માધ્યમ છે, મૈના સુંદરી પણ માધ્યમ છે. કાલે પેલી શાશ્વતની જે વાત પેલા ભાઈ પૂછી હતી ને, એ શાશ્વતનો એક બીજો પણ અર્થ રાત્રે સરસ ભગવાનની કૃપાથી આવ્યો કે પંચ પરમેષ્ઠી ભગવંત શાશ્વત છે. પંચ પરમેષ્ઠી ભગવંતની આખી વ્યવસ્થા શાશ્વત છે, પણ આ જે સિદ્ધ ચક્રનું જે યંત્ર છે એ મુનિચંદ્રસુરી મહારાજે બનાવ્યું છે. એટલે મુનિચંદ્રસુરી મહારાજે આ સમય દરમિયાનમાં એ બનાવ્યું, પણ એ રો મટીરિયલ તરીકે પંચ પરમેષ્ઠી શાશ્વત છે. એટલે આપણે બધા આ દિવસોમાં શ્રીપાળ રાજા, મૈના સુંદરી એમના જીવનને લેતા, એમના જીવનને જોતા જોતા, સમજતા સમજતા, એમના જીવનને આપણી જાતની સાથે જોડતા, આપણી અંદર રહેલું શ્રીપાળ મહારાજા જેવું જે ઉત્તમ તત્વ છે, જે બધાની અંદર પડ્યું છે સિદ્ધત્વ, એકે એક જીવની ગોદની અંદર રહેલો જીવ જે છે એમાં પણ એટલા જ ગુણ છે જેટલા સિદ્ધના આત્મામાં ગુણ છે. ફરક શું છે? એક પ્રગટ છે, એક અપ્રગટ છે. આપણે જે અપ્રગટ છે, જે હિડન છે, એ હિડન નું ઉપરનું આવરણ દૂર કરવા માટે આપણે વાત લેતા હતા. ગઈકાલે શ્રીપાળ મહારાજાના જીવનની વાત વિચારી, એ શ્રીપાળ મહારાજાના જીવનમાં બીજી એક બે વાત આજે ખાસ લેવી છે, અને પછી આજે મહિના સુંદરીના જીવન સંદર્ભમાં થોડા પ્રવેશ કરશું. તમને વચ્ચે વચ્ચે પણ જયારે કોઈ પ્રશ્ન જાગે જરૂર પૂછવાની કોશિશ કરજો. આપણે જોયું શ્રીપાળ મહારાજાના જીવનમાં બહારથી દેખાતા યુદ્ધ, લગ્ન, પ્રવાસો આ બધું જ દેખાય છે, પણ એ બધાની વચ્ચે એમની ચિત્તવૃત્તિ ક્યાં છે? ચિત્તવૃત્તિની વાત આવે, કારણ કે જે કંઈ પણ આખું કર્મનું ગણિત છે એનો સંબંધ ચિત્તવૃત્તિ સાથે વિશેષ છે. અને એટલા માટે દાખલા તરીકે એક ઘટના એવી સુંદર બને છે કે યુદ્ધ કરે છે મહાકાલના રાજા સાથે. યુદ્ધની અંદર કેટલા ફોર્સથી કેટલા બધા જીવો ત્યાં, એના કોઈના દળ છૂટા પડે છે, કોઈનું ડુકું છૂટું પડે છે, બધી વાત આવે. આ વર્ણન કરતી વખતે વિનય વિજય મહારાજે ડિટેલમાં વર્ણન કર્યું છે. તમે જો તમે જોશો ને તો તમને તમારી પાસે કયો આ શ્રીપાળાજાનો રાસ છે, હા એ જ છે ને. એમાં હું તમને કહું કે દાખલા તરીકે પાના નંબર 82 માં પાના પર જશો, 82
મોટા વાહણ માહી જીવો જીહુ દિશી જલધી તરંગ ના જીવો કૌતુક જુવે ત્યાહી સુગુણ નર દેખો પુણ્ય પ્રભાવ જીહો પુણ્ય મન વાંચિત મળે જીહો દૂર ટળે દુઃખ દાવ સુગુણ નર દેખો પુણ્ય પ્રભાવ.
સમજાય છે આ ગાતા લઉં છું તે અવાજ આવે છે ને બરાબર? હા, હવે પુણ્ય પ્રભાવની વાત કરતી વખતે આ જ ગાથામાં તમારી સાથે હું થોડુંક હજી આગળની વાત લઉં છું. યુદ્ધનું ચિત્ર આવશે, જોજો 85માં પાના ઉપર કેવી રીતે યુદ્ધ કરે છે એ યુદ્ધનું વર્ણન છે. અને તમે વર્ણનમાં હું બોલું છું, તમે અંદર સાંભળશો એટલે ખબર પડશે. જીહો કહે કુંવર સંગ્રામમાં, જીહો વચન કિશો વાપાર. રાજા જયારે આવીને એમ કહે છે કે ભાઈ તમે તો યુવાન છો, તમે ક્યાં જશો, તો તે વખતે તરત કે છે કે આ યુદ્ધની ભૂમિ છે, અહીંયા વચનથી નહીં થાય, અહીંયા સુરવીરતાથી જવાબ આપવો પડે. એટલે જે વખતે જે સ્થિતિ છે એ સ્થિતિની વાત કરે છે. અને એ કરતી વખતે શું બન્યું, જો તમે મારી સાથે ગાઈ શકો તો પણ સુંદર ગાઈ શકાય એવું છે, જો તમારો અવાજ મને મળી શકે તો. જુઓ,
જીહો મહાકાળ કોપ્યોતિશે, જીહો હલકારે નિજ સેન, જીહો મૂકે શસ્ત્ર જડે જડે.
23મી ગાથા છે.
જીહો રાતા રોષ રસેન, સુગુણ નર દેખો પુણ્ય પ્રભાવ.
પેજ 85.
જીહો ભૂઠા તીખા તીરના, જીહો ગોળાના કિલાક.
હવે અહીંયા પેલી પ્રશ્ન એટલો છે, બહુ જ પ્રેક્ટિકલ વાત તમને કહું. એક બાજુ એવું લખ્યું કે એક એક તીર છોડે છે અને સામે આટલા લોકોના મસ્તક તૂટે છે, આ થાય છે. આપણે પેલી કઈ મૂવી અત્યારે ગઈ, બાહુબલી. બાહુબલીમાં આપણે જોતા હતા ને, સમજતા હતા સમજો, કે એ તીર છોડે અને ચારે બાજુ કેટલા બધા જીવોનું આખું એ થઈ જાય અને એમને કશું લાગે નહીં. તો કે આ કેવી રીતે બને એનો તર્ક આપ્યો છે. કે તમને જો યાદ આવું, ગઈકાલની ઘટના યાદ કરાવું અડધી મિનિટ, કે જ્યારે પેલા ધાતુવાદી હતા એમને સહાયતા કરી, મારે કશું જોઈતું નથી, નિષ્પૃહતા હતી, તો તે વખતે એમણે બે ઔષધિ આપેલી. અને બે ઔષધિ એવી રીતે આપેલી કે એ ઔષધિ તમારી પાસે રાખજો, એક ઔષધિના પ્રભાવે તમે દરિયામાં કે પાણીમાં ક્યાંય બી જશો તો ડૂબશો નહીં, અને બીજું તમને કોઈ પણ પ્રકારના શસ્ત્ર શરીરને લાગશે, આ પ્રોટેક્શન હતું. એટલે એના કારણે ઘટના અહીંયા શું બને છે ખબર છે, એટલા બધા બાણ છોડે છે, ચારે બાજુ મહાકાળનું શસ્ત્ર આખું છિન્ન ભિન્ન થઈ જાય છે, કારણ કે એમને કશું વાગે નહીં અને એ જેને છોડે એ બધા ઉડતા જાય, એટલે વન સાઇડેડ ગેમ થઈ ગયા આમ જોવા જાવ તો. અને તે સ્થિતિમાં જયારે યુદ્ધનું કર્તવ્ય આવ્યું ત્યારે કર્તવ્ય પૂર્ણ કર્યું, પણ જેવું યુદ્ધ પૂરું થયું અને મહાકાળ રાજાને પકડ્યા, પણ પછીની મજા એવી છે કે જેવું યુદ્ધ પૂરું થયું અને ગાથાની અંદર તમે 29મી ગાથા જુઓ, પાના નંબર 86,
જીહો બંધન બબ્બર રાયના જીહો છોડાવે તેણી વાર, જીહો ભૂષણ વસ્ત્ર પહેરામણી જીહો કરે ઘણો સત્કાર.
બસ આ ગાથા પર અત્યારે સ્થિર થઈએ. આ કરે ઘણો સત્કાર એટલે શું? તમે વિચાર કરો કે 2 મિનિટ પહેલા જેની સાથે મારવાની એટલે એકબીજાનો જીવ લેવા સુધીનું યુદ્ધ કર્યું હોય, એ જ વ્યક્તિને જ્યારે યુદ્ધ પૂરું થયું અને તરત જ શસ્ત્રો તો પોતાના મૂકી દીધા, પણ પછી તરત જ એને ઉત્તમ રીતે બેસાડે, ઉત્તમ રીતે એને આસન આપે, એને પોતાના તરફથી અલંકાર આપે, વસ્ત્ર આપે અને સત્કાર કરીને કહે છે કે તમે તો રાજન છો, આ તો યુદ્ધનું એક કર્તવ્ય હતું, માટે મેં તમારી સાથે આ ક્રિયા કરી છે. હવે મુદ્દો સમજજો તમે, કોઈ માણસ સાથે આપણે બોલાચાલી થઈ હોય ને તો બોલાચાલી વાળી વાત યાદ કરીએ ત્યારે પણ ક્રોધ આવે, એ આપણી સ્થિતિ છે. દાખલા તરીકે કોકની સાથે ગઈકાલે કશું બન્યું હોય, તરત આપણે છૂટા પડી ગયા હોઈએ, હાથ પણ નથી ઉપાડ્યો આપણે, ખાલી બોલાચાલી થઈ છે. પણ તે વખત પછી જયારે ફરી પાછા રાત્રે કોઈ વાર ભેગા થાય અને રાત્રે સપોઝ બાજુમાં કોઈ મિત્ર હોય અને પૂછે કે પેલા શું થયેલું સવારે તમારે, અને ફરી પાછા આપણે એ જ આવેશમાં, અરે તમને ખબર નથી, તમે તો શું, એ તો ઠીક છે, એ તો હું હતો, બીજો તો 2 લગાવી દે, આ તો ઠીક છે, મારા મનમાં ક્ષમતા હતી, આપણે ધર્મ પામેલા છીએ એટલે આપણે કઈ કરતા નથી. સમજાય છે હું શું કહું છું? આપણી ચિત્ત વૃત્તિમાં અંદરમાં ભીતરમાં કશાય કેટલો પડ્યો હશે કે બહારથી દેખાતી આપણે કોઈ કીડી પણ ન મળે એની ચિંતા કરીએ, એક વાસી રોટલી પણ ન ખવાય એની ચિંતા કરીએ, પણ વાસી વાતોને અને વાસી ઘટનાને લઈ અને કશાયોને રોજ પોષણ આપ્યા કરીએ, કશાયોને કેવા પોષણ આપ્યા કરીએ. શ્રીપાદ રાજાનું ચરિત્ર આ ગાતા ગાતા, આ સાંભળતા સાંભળતા આપણા ચિત્તને આપણે સંદેશો આપવાનો છે કે હું પણ શ્રીપાદ રાજા છું, મારી અંદર છે આ સત્વ, પણ મેં કોઈ દિવસ પ્રગટ જ નથી કર્યું, મેં તો એમ જ માન્યું આમ જ જીવન હોય, આમ જ જીવન હોય. અને આ રીતે આ યુદ્ધની ઘટના બને તો યુદ્ધની ઘટનાની વખતે પણ આટલી સ્થિતિ યુદ્ધ ભૂમિમાં જેની સાથે આટલું કર્યું એને સત્કાર આપવાની સ્થિતિ, અને તેમાં લખ્યું છે ચોખ્ખું કરે ઘણો સત્કાર, અને સત્કારની સ્થિતિ કરે છે એટલે કોઈ ફોર્માલિટી નથી, હૃદયથી આદર આપવા પૂર્વક. અને એના કારણે પછીની આખી ઘટનાઓ તો એટલી બધી રસાળ છે, રાજાને ત્યાં જવું, રાજા એમને પોતાની દીકરી પરણાવે. હવે બીજી પેરેલલ ઘટના જોઈ લઈએ. શ્રીપાદ રાજાના જીવનમાં એક બીજું પાત્ર છે ધવલ, ધવલ શેઠ, જે ધવલ શેઠના આખા ચરિત્રમાં એમનું નામ જ ધવલ છે, બાકી એક પણ ધવલ એટલે ઉજ્જવળ કઈ નથી. ધવલ એટલે ઉજ્જવળ, સુંદર, સફેદ, પણ એમના નામ જ ઉજ્જવળ છે, બીજું કઈ ઉજ્જવળ નથી. એમણે એક જ કોશિશ કરી છે આખા જીવનકાળ દરમિયાનમાં કે શ્રીપાદ રાજા કઈ રીતે દુઃખી થાય, શ્રીપાદ રાજાનું મોત કઈ રીતે આવે, શ્રીપાદ રાજાની સંપત્તિ બધી મને કઈ રીતે મળે, શ્રીપાદ રાજાની પત્નીઓ મને કઈ રીતે મળે, આ સિવાયનું એક પણ કાર્ય એમણે કર્યું નથી. અને એ ધવલ શેઠ અને શ્રીપાદ રાજાનું કેરેક્ટર એ પેરેલલ સ્ટડી કરવા જેવું છે. આપણા જીવનમાં આવી નાની મોટી ઘટનાઓ કેટલી બનતી હોય છે, અને તે વખતે આપણે કયો આશય લેવો, આપણે કયો નય લેવો, કયો એંગલ લેવો, આપણે કયો આધાર લેવો. જો કંઈ પણ દાખલા તરીકે આપણા જીવનમાં કોઈ એવો મિત્ર એવો ભેગો થઈ ગયો કે જેણે આપણને નુકસાન પહોંચાડ્યું, કોઈ ભાઈ એવો ભેગો થઈ ગયો કે જેને આપણી આપણી સાથે કોઈ ઋણાનુબંધ ઓછો છે, કશુંક આવું થયું તો આપણે વ્યવહારિક દ્રષ્ટિથી શું વાત કરીએ, પણ તમે જ કહો એનાથી આવું થાય ખરું, તમે જ કહો એનાથી આવું કરાય, આનાથી આ બધું કરાય, આ તો ઠીક છે હું એટલે સાચવી લઉં, બાકી બીજો હોય તો કાનો ક્યાં કરી નાખે. આમ કરીને આપણે આપણા ચિત્તને આ જે દિશામાં લઈ જઈએ છીએ. શ્રીપાદ મહારાજા કઈ રીતે લઈ જાય છે? એમણે જીવનભર ધવલ શેઠને બધે જ પ્રોટેક્ટ કર્યા છે, બધે સાચવ્યા છે, અને બધે સાચવ્યા પછી સાચવતા 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 એક ક્લાઇમેક્સની ઘટના કહું કે છેલ્લે ત્રીજા ખંડની અંદર આ વાત આવે કે જ્યારે શ્રીપાળ રાજાને હવે ધવલસેઠને એમ લાગે છે કે આને કોઈ પણ રીતે હું પરાસ્ત નથી કરી શકતો, એને પોતાના મહેલમાં રાખે છે અને તે વખતે શ્રીપાળ રાજાને હણવા માટે, એમનું ખૂન કરવા માટે ધવલસેઠ ઉપર ચડે છે, હાથમાં કટારી છે. ધવલસેઠ ઉપર ચડે છે, સાતમા માળની હવાલી છે અને તે વખતે પુણ્યના કારણે શ્રીપાળ રાજાનું જે પ્રોટેક્શનનું પુણ્ય હતું પોતાનું, કારણ કે એક વાત નક્કી છે, મારું કે તમારું જો આયુષ્ય મજબૂત હોય અને પુણ્ય હોય તો સામે ગમે તેવી વસ્તુ હોય એને પરાસ્ત થવું પડે. અને એટલે આ ચિત્ત તમે અત્યારે પણ જોશો, સમજો કે ઘણા બધા જીવનમાં કલાક કલાકનો જોવા મળે. હવે ધવલસેઠનો પગ લપસ્યો, ધવલસેઠનો પગ લપસ્યો અને ધવલસેઠ પોતાની જ શરીર પોતાના પેટમાં વાગી ગઈ અને એના કારણે મૃત્યુ પામે છે. હવે મૃત્યુ પામ્યા પછી સૌથી વધુ એમની મૃત્યુ વખતે વેદના કોણ પ્રગટ કરે છે ખબર છે? શ્રીપાળ રાજા. અને મૃતકાર જ કરી તે હનાર આ શબ્દ લખ્યો છે કે એમના મૃત્યુની બધી વિધિ પોતાની રીતે ઉત્તમ રીતે કરે છે. અને તે વખતે મૈના સુંદરીની આંખમાં એક જ વખત જીવનમાં આંસુ બતાવ્યા છે, અહીંયા શ્રીપાળ રાજાની આંખમાં પણ એક જ વખત આંસુ બતાવ્યા છે અને શ્રીપાળ રાજા રુદન કરે છે. તો બાજુમાં રહેલું કોઈ પૂછે છે કે આના માટે રુદન, આ માણસ માટે રુદન, જે તમારું આવું કરવા માટે જ રુદન કરતા હતા તેના માટે રુદન કરો છો? તો તે વખતે ત્યાં એટલો સુંદર ઉપાધ્યાય અશ્વજી મહારાજે શબ્દ લખ્યો છે કે શ્રીપાળ રાજા એમ કે છે એ મુજબ પિતા સમાન. એમણે શું શબ્દ વાપર્યો? એ મુજબ પિતા સમાન, મારા પિતા જેવા હતા એટલે મને રુદન ધારે. પિતા જેવા ક્યાં છે? તમને મારવા સિવાય તો એમણે કઈ કર્યું નથી, જગ જાહેર છે અને અત્યારે પણ એમનું મૃત્યુ તમને મારવાના નિમિત્તે જ થયું છે. પણ તે વખતે એક સરસ શબ્દ લખ્યો છે શ્રીપાળ રાજાના વિશેષણમાં કે સુગુણ ગવેશી. કયો શબ્દ વાપર્યો છે? સુગુણ ગવેશી, એટલે કે ગવેશી એટલે શોધવું, દેખીતું ન હોય એવું કારણ શોધીને પણ સામાના કોઈ ગુણને શોધવાના. બહુ અઘરી વાત છે. આપણી કરુણતા કેવી છે ખબર છે? કોઈનો ગુણ દેખાય તો એનામાં પણ દોષ શોધીને એ ગુણને ઢાંકવાનો આપણો અભ્યાસ બની ગયો છે. દાખલા તરીકે આપણને કોઈકે કીધું કે ભાઈ ફલાણાએ આટલું દાન આપ્યું, ફલાણાએ આટલો તપ કર્યો, ફલાણાએ છે તે પેલાને આમ કર્યું, હવે એ ગુણની જ વાત કરી છે, પ્રગટ ગુણ છે. હવે તે વખતે આપણામાં દ્રષ્ટિ ન હોવાને કારણે આપણે શું કરીએ ખબર? હવે રહેવા દો ને, બધી મને ખબર છે. એ ભલે મોટી મોટી વાત કરે, ત્યાં જઈને પાલિતાણા જઈને મોટું મોટું દાન આપે. હવે અહીંયા તે દિવસે એકવાર અહીંયા અમારે ઘટના થયેલી અને એની પાસેથી અમે $100ની વાત કરેલી તો $100 માટે એને ના પાડી દીધી. બોલો આમ તેમ કહ્યું તો $1,00,000 ખર્ચીને આવો છો અને અહીંયા $100માં એને ના પાડી દીધી. હવે $100 વાળી વાત સાચી પણ હોય તો પણ આપણે કોશિશ શું કરી કે એનું $1,00,000નું જે સુકૃત હતું એની ઉપર આપણે $100ની વાત ઢાંકી અને એના ગુણને ઢાંકવાની વાત કરી. સમજાય છે આ મુદ્દો? કોઈના પણ ગુણ સાંભળીએ ત્યારે સામાન્ય રીતે, અને બહારનું તમે હજી કહું છું, તમને આની પરીક્ષા કરવી હોય તો તમે શાંતિથી પરીક્ષા કરજો, જેની સાથે આપણને કોઈ નેગેટિવ સંબંધ નથી એના ગુણ સાંભળીને હજી આપણને આનંદ થાય છે, પણ આપણને જેની સાથે નેગેટિવ કંઈક પણ થયું હોય એના ગુણ સાંભળીને આનંદ થયો હોય એવો દિવસ કયો? અત્યારે ભારતમાં તમને કોઈ આવીને એમ કે તમને સમાચાર મોકલે કે અમદાવાદની અંદર ફલાણા ભાઈએ બહુ સુંદર મોટું સાદરભિકરૂપ સુંદર કાર્ય કર્યું તો તમને આનંદ થાય, કારણ કે તમારે એ ભાઈ સાથે કોઈ નેગેટિવ સંબંધ છે જ નહીં, તમારે પરિચય પણ નથી. પણ તમારે ઓસ્ટ્રેલિયામાં ને ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નની અંદર તમારી સાથે કામ કરતા હોય એવી કોઈ વ્યક્તિ કે જેની સાથે તમારો અહમ ગવાયો હોય, જેની સાથે તમારે કોઈ રોષના સંબંધ થયા હોય, જેની સાથે તમારે બોલાચાલી થઈ હોય, ન બોલવાનો સંબંધ થઈ ગયો હોય, તમારે હવે એનું મોડું પણ નહીં જોવું, તમે હોલમાં આવો તો તમને એક અભ્યાસ થઈ ગયો હોય કે એ પહેલો આવે તો તમે છેલ્લો બેસી જશો, તમે એની બાજુમાં પણ નહીં બેસશો. હવે આવો જેની સાથે કંઈક સંબંધ થઈ ગયો હોય અને એણે કોઈ સુકૃત કર્યું હોય અને એ સુકૃતના કારણે આપણને અંદરથી આનંદ થાય એવો દિવસ કરો. અને એટલા માટે સુગુણ ગવે છે. શ્રીપાદ રાજાનો જે ગુણ છે, શ્રીપાદ રાજાની જે આખી ઊંચાઈ છે, જે ઊંચાઈને ગૌતમ મહારાજા પોતાના શ્રીમુખે આખું વર્ણન કરે છે. અને એટલું જ નહીં, આખી આ કથાનો બીજો તમને સપોર્ટ પાર્ટ કહું છું કે આ ઘટનાના સમાપનમાં ચોથા ખંડની અંદર આખી વાત એટલી સુંદર આવે કે શ્રીપાદ રાજાની આ વાત જ્યારે ગૌતમ મહારાજા કરે છે, તે જ વખતે સમાચાર આવે છે કે ભગવાન મહાવીર પોતે પધાર્યા છે. એટલે બધા ઉભા થઈ જાય છે, બધા ઉભા થઈને પ્રભુ મહાવીરને સામે લેવા જાય છે, ગૌતમ મહારાજા સહિત. અને તે વખતે સમોસરણની અંદર બધા જયારે બેસે છે ત્યારે આગળની વાત ભગવાન મહાવીર પોતે જસ્ટિફાઈ કરે છે કે અત્યાર સુધી ગૌતમ મહારાજાએ જે કહ્યું એ વાત અક્ષરશ સાચી છે. એટલે એન્ડોર્સમેન્ટ પાછું કોણ કરે છે? શ્રમણ ભગવાન મહાવીર પોતાના કેવળ જ્ઞાનમાં કરે છે. એટલે આ ઘટનાની આ કોઈ સામાન્ય વાર્તા નથી, આ એક આખું જીવન શાસનનું હાર્દ છે કે પ્રભુનું શાસન મળે તો આપણા જીવનમાં કેવો ગુણનો વિકાસ થાય. શ્રીપાદ રાજા તે વખતે આરોપિત એક ગુણ શોધે છે. આરોપિત શું ગુણ શોધે છે? ધવલ શેઠનો ખબર છે કે ધવલ શેઠે મને વહાણમાં બેસાડ્યા એ એમનો ઉપકાર. જો એમણે મને વાણમાં ન બેસાડ્યા હોત તો હું આ રિદ્ધિ સિદ્ધિ ક્યાંથી પામત, માટે મારા ઉપકારી છે. હવે આપણા આપણામાં તર્ક આવે, મગજમાં તર્ક એવો પણ આવે, ગુરુજી શું તર્ક આવે? કે ભાઈ એમણે વાણમાં ક્યાં મફત બેસાડે? તમને આખી વાર્તા કદાચ નહીં ખ્યાલ હોય, પણ આખી વાત એ છે કે ભાઈ વાણમાં જે છે એ તો એમણે પૈસા લઈને બેસાડેલા, ભાડું આપીને બેસાડેલા. હવે ભાડું આપીને બેસાડેલા એમાં શું ઉપકાર? વાત સાચી ને? ફ્રી ઓફ ચાર્જ લઈ આવ્યા હોય તો વાત જુદી છે, આ તો ભાડું આપી દીધું છે. તો અહીંયા એક બીજું સમજવા જેવું છે, આપણે ભાડું આપ્યું એ આપણો દ્રવ્યથી વ્યવહાર થયો, પણ ગુણ શોધવું હોય તો ગુણ એ ચોક્કસ શોધવાય. દાખલા તરીકે આપણે એરલાઇન્સમાં ગયા, આપણે એરલાઇન્સનું ટિકિટ ભાડું ચૂકવી દીધું છે, પણ એરલાઇન્સના પાઇલોટનો આપણને નીચે ઉતરીને આભાર માનવાનું મન થાય? આપણને એમ થાય કે ભાઈ પાઇલોટ તારો આભાર, હા એરલાઇન્સ તમારો આભાર કે તમે મને આટલા દૂરથી અહીં સુધી પહોંચાડ્યો. અને તે વખતે કોઈ આભાર માને તો આપણે શું કહીએ? એટલે આભાર શું માનવાનો, પેલી સર્વિસમાં જ ખામી હતી, પેલી નાસ્તો જ ગરમ નહોતો આવેલો, અરે પાણી ચાર વાર મંગાવ્યું પાણી જ નહોતું આવેલું. સમજાય છે શું કહું છું? વોટ વી એક્સપેક્ટ, આપણા જીવનમાં કોઈકે ઉપકાર કર્યો હોય તો પણ ઉપકારની બુદ્ધિ નથી. શ્રીપાદ મહારાજાના જીવનમાં આ જે ઘટના છે, જ્યારે જ્યારે પણ કોઈના પણ ગુણ સાંભળીને અંદરથી દુઃખ થાય અથવા તો ન આનંદ આવે, તો તરત આ ઘટના યાદ કરવાની કે એમનામાં તો ગુણ નહોતા, કોઈ નહોતા, ધવલ શેઠની અંદર એક પણ ગુણ નથી, અને છતાં પણ એ મુજબ પિતા સમાન આ આખી ઘટના બને છે. શ્રીપાદ મહારાજાના ચરિત્ર એટલા અગાધ છે, એટલા સુંદર, એના એક પછી એક રહસ્યો છે. દાખલા તરીકે અજીતસેન રાજા પોતાના પિતા છે, અને તમને એટલે જ બીજી વાત કરું, આ વાતની પ્રતિતિ કહેવા ખાતર નથી કહેતા, એનું કારણ તમને કહું કે જો કહેવા ખાતર પણ આપણે ઉપચારથી પણ ક્યારેક તો સારું બોલી દઈએ, પણ અંદર લાગેલું હોય તો જ આચરણમાં આવે છે. તો આચરણમાં આવે તો શું થયું ખબર છે? કે શ્રીપાદ રાજાને જે દિવસે રાજ્ય મળ્યું એ દિવસે ચંપાનગરીથી કૌશામ્બીથી બધેથી જેમ બધાને બોલાવ્યા એમ ધવલ શેઠનો પુત્ર જીવંત હતો એને બોલાવે છે, અને નગર શેઠની પોતાના રાજ્યમાં પદવી ધવલ શેઠના પુત્રને આપે છે એનો ઉપકારને યાદ કરીને. એટલે ક્યાં સુધીનો દરિયાદિલ હૃદય, કેવું કેવું વિકસેલું હૃદય. એટલે શ્રીપાદ રાજા એમના જીવનની આ બધી જ વાત, અને કરતા 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 એ આખા નવે નવ કન્યાઓની સાથેનો એમનો સંબંધ, અને એ કન્યાઓ સાથે પછી મીણા સુંદરી પાસે આવે, અજીતસેન રાજા પાસે આવે, અજીતસેન રાજાની પાસે આવ્યા. અજીતસેન એમના કાકા છે, જે કાકાએ એમને મારવા માટેનું ષડયંત્ર રચ્યું, જે કાકાએ એમને રાજ્ય લઈ લીધું, એ જ કાકાને એ કટલા ભાવથી જે પ્રણમે છે એની ચોથી ઢાળની અંદર આખી રચના છે, ગાથા છે. એટલો સુંદર એની અંદર ભાવ મૂક્યો છે, પહેલા પણ નમ્યો હવે ઉપશમ્યો. તમે તો મારા માટે પહેલા પણ ઉપકારી હતા, હવે પણ ઉપકારી છો, હું તો તમને ભાવથી પ્રણામ કરું છું એમ કરી. અને સાધુ પદ શું છે? દાખલા તરીકે યુદ્ધની ભૂમિમાં જ અજીતસેન રાજાએ દીક્ષા લીધી છે, અને તે વખતે દીક્ષા લીધી તો તે વખતે એની સ્તુતિ કરવા માટે બેસે છે સિપાણ મહારાજા. એટલી સુંદર એ સ્તુતિ છે, તમે બધા પણ ગાઈ શકો એવી સ્તુતિ છે. આપણે હું તમને પાના નંબર કહું,
ચારિત જુતો સમિતિ ને ગુતો વિશ્વનો તારુ જી.
બોલો
જુતો નો સમિતિ ને ગુતો વિશ્વનો તારુ જી. શ્રીપાલ તે દેખી સુગુણ ગવેશી મોહિયો વારુ જી. શ્રીપાલ તે દેખી સુગુણ ગવેશી મોહિયો વારુ જી. પ્રણ મે પરિવારે ભક્તિ ઉદારે વિશ્વનો તારો જી. પ્રણ મે પરિવારે ભક્તિ ઉદારે વિશ્વનો તારો જી. કહે તુજે ગુણ ધૂણીએ પાતી કહણીએ આપણા વારુ જી. કહે તુજે ગુણ થુણીએ પાતી કહણીએ આપણા વારુ જી.
હવે સાધુ પદ નું વર્ણન ઉપાધ્યાયજી અશ્વિજયજી મહારાજ કેટલું સુંદર આ શબ્દોમાં મૂકે, ત્યારે તે વખતે આ શબ્દ મૂક્યા કે પ્રણમે પરિવારે, પોતાના પરિવાર સાથે ત્યાં પહોંચે છે. ભક્તિ ઉદારે, હૃદયમાં અપાર ભક્તિ છે. અને તે વખતે એમ કે છે કે તમારા ગુણને સાંભળતા, તમારા ગુણને બોલતા અમારા પાપ હણે છે. આપણે સિપાહ રાજાને કહીએ કે અમે તમારા ગુણ બોલીએ અને અમારા પાપ અંદરથી હણાય છે, અમારો સ્વાર્થ તૂટે છે, અમારો અહંકાર તૂટે છે. અને આખી આ ઘટનામાં તે વખતે છેલ્લી ગાથામાં એમણે સરસ રીતે કીધું, 13મી ગાથા જે છે પાના નંબર 231 એ જ ઢાળની અંદર જ,
વૈરાગી ત્યાગી તું સોભાગી વિશ્વનો તારો જી. વૈરાગી ત્યાગી તું સોભાગી વિશ્વનો તારો જી. તુજે શુભમતી જાગી ભાવટ ભાગી મૂલતી વારુ જી. જગ પૂજ્ય તું મારો પૂજ્ય છે પ્યારો વિશ્વનો તારો જી. પહેલા પણ નમિયો હવે ઉપસમિયો આદરો વારુ.
કેટલા સુંદર શબ્દોમાં ઉપાધ્યાયજી મહારાજે, ક્યારેક પણ સાથે તમારો અવાજ પણ આની અંદર મને અત્યારે નથી મળતો, પણ સાથે સમૂહમાં ઢાળ ગવાય એ ગાતા 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 આપણને ખબર પડે આ સ્વરૂપ છે. અને એટલા માટે પછી જયારે શ્રીપાળ મહારાજાને એમ કહે છે કે જીવનની આખી પછી આખો ચોથો ખંડની અંદર ઉપાધ્યાયજી મહારાજ ભગવાનના શાસન ના બધા નય, બધા પદાર્થો, બધા પદ એનું વિસ્તારથી વર્ણન કરે છે. આવતા શનિ રવિનો જે વિષય છે એમાં કદાચ એમાં આપણે વિસ્તારથી જવાની કોશિશ કરશું કે વાસ્તવિક રીતે ભગવાનનું શાસન શું. તે વખતે આ પુસ્તક સાથે પાછું રાખશું અને તે વખતે બે પદાર્થો છે એ પદાર્થોમાં જવાની પાછી ચેષ્ટા કરશું. પણ શ્રીપાળ રાજા જયારે એમ કે છે કે અત્યારે મારી શક્તિ નથી, આ સામર્થ્ય નથી ચારિત્ર લેવાની, તો હું શું કરું? તો તે વખતે નૌપદની આરાધનાનો આખો જે માર્ગ બતાવે છે એ વાત છે. હવે આજે આપણે પાછા જઈએ છીએ મહિણા સુંદરી ઉપર, જે મૂળ મહિણા સુંદરીના કારણે શ્રીપાલ રાજા આપણને મળ્યા. એ મહિણા સુંદરીના જીવનની કેટલી કેટલી બધી ઉત્તમતાઓ છે, કેટલું ઓછું પાત્ર. આમ જોવા જઈએ તો આખા રાસની અંદર પ્રારંભમાં અને અંતમાં બે જગ્યાએ મહિણા સુંદરીનો આપણને વિસ્તાર મળી શકે છે, પણ પ્રારંભની અંદર જ એનો આખો અધિકાર આપણને મળે છે કે મહિણા સુંદરી એના પિતાની બે પત્નીઓ, એક સૌભાગ્ય સુંદરી, એક રૂપ સુંદરી, અને એક દીકરી સુર સુંદરી, એમની બેન પોતે મહિણા સુંદરી, એ બહેનો છે. હવે એનો જે વિસ્તાર છે એમાં થોડુંક એક 10 મિનિટ પહેલા પ્રવેશ કરી બહુ આપણને વધારે ક્લિયર ચિત્ર થશે. અને ગાઢ પુસ્તક જે છે એ પુસ્તકમાં એકદમ પ્રારંભનો દ્વાર છે, કલ્લી ઘાટ, પાના નંબર જ 5 નંબર પર શરૂ કરશું આપણે, પહેલા જ ખંડમાં 3 નંબરની પાના. બે નંબરના પાના ઉપરથી એની જે ઢાળ છે એ ઢાળ આપણે બોલીએ એટલે તમને આનંદ આવશે. દેશ મનોહર માલવો અતિ ઉન્નત અધિકાર લલના, દેશ અવર માનુચિહું દિશે પરવરિયા પરિવાર લલના, તસ શિર મુગટ મનોહરો, મારી સાથે બોલશો ચાલશે, નિરૂપમ નયરી ઉજેણી લલના, લક્ષ્મી લીલા જે હની પાર કરી જે કેણી લલના, સર્ગ પુરી સર્ગે ગઈ આણી જસ આ શંક લલના, અલકા પુરી અળગી રહી જલ્દી જંપાવી લંક લલના. તમે બધામાંથી મોટા ભાગના પુસ્તકમાં જુઓ છો, મને દેખાય છે, એકલું જોતા નહીં સાથે ગાવાના પ્રયોગ કરજો. બહુ સરળ, એમાં કોઈ સંગીતની જરૂર નથી, પણ આ ગાતા 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 આપણને એ શબ્દોના માધ્યમથી આપણી અંદરનું ભીતરનું જે કંઈ કાળાશ છે એ દૂર થશે. આ વિનયજી મહારાજ એમના મંગળ વચનો છે, એટલે સરસ ગોગાવન. પ્રજાપાલ પ્રતપેતિહા ભૂપતિ સવિ સિરદાર લલના, રાણી સૌભાગ્ય સુંદરી રૂપ સુંદરી ભરતાર લલના, સહજે સોહાગ સુંદરી મન માને મિથ્યાત લલના, રૂપ સુંદરી ચિત માર મે સુધી સમકિત વાત લલના. હવે જોયો બે પેરેલલ ધારા શું છે, એક રાણીનું નામ છે સુર સુંદરી, સૌભાગ્ય સુંદરી, અને એક સુંદરાણીનું નામ છે રૂપ સુંદરી. હવે બે રાણી એટલે આપણી અંદર જ બે છે, તમે સમજો મુદ્દો. એક રાણીના મનમાં મિથ્યાત્વ છે અને એક રાણીનામાં સમ્યક્ત્વ છે. તો મિથ્યાત્વી એકની એક ઘટનાને કઈ રીતે જુએ, અને જેને હૃદયમાં સમકિત છે એ એકની એક ઘટનાને કઈ રીતે જુએ, એની પર એની વાત છે. સુર પરે સુખ સંસારના ભોગવતા ભૂપાળ લલના, પુત્રીય કે કી પામીએ રાણી દોયર સાળ લલના, એક અનુપમ સુરલતા વાદે વધતે રૂપ લલના, બીજી બીજ તણી પરે ઇન્દુ કલા અભિરૂપ લલના, સોહગ દેવી સુતાતણુ નામ ઠવે નર નાહ લલના, સુર સુંદરી સોહાવણુ આણી અધિક ઉચ્છાહ લલના, રૂપ સુંદરી રાણી તણી પુત્રી પાવન અંગ લલના, નામ તાસ નરપતિ ઠવે મહિણા સુંદરી મનરંગ લલના. હવે તમે જોજો બે દીકરી છે, બંને દીકરીનું વર્ણન કરતી વખતે ડિફરન્સ શું પડે છે તે સમજાવું છું. આઠમી ગાથામાં આપણે જોયું કે જયારે સુરસુંદરી નામ જયારે પાળ્યું ત્યારે આણી અધિક ઉચ્છા, એટલે જેને અંદરથી સમ્યક દર્શન મળ્યું નથી એ સંસારમાં કંઈ પણ બને ત્યારે અત્યંત હરખમાં આવી જાય છે. સારો પૈસો મળી જાય, સારી પત્ની મળી જાય, એક દીકરી મળી જાય, કર્તવ્ય બુદ્ધિથી કરવું પડે એની ના નથી, કર્તવ્ય બુદ્ધિથી જે કાંઈ પાલન પોષણ કરવું પડે એની ના નથી, પણ જે અંદરનો હરખ છે, અંદરનો જે હર્ષ છે, એ હર્ષ એની ઉપરથી નક્કી થાય કે આપણું એની સાથેનું એટેચમેન્ટ કેટલું છે. સુરસુંદરી સાથે જયારે આવું બન્યું ત્યારે આણી અધિક ઉચ્છા શબ્દ લખ્યો, અને જયારે મૈના સુંદરીનું નામ ઉઠાવ્યું ત્યારે આ ઉત્સાહ શબ્દ નથી લખ્યો. એની માતાની ભૂમિકા કઈ છે? દીકરી છે, નામ કર્યું પણ ગાંડ પણ નથી. આ એક એટલી સુંદર વાત કે તમે અને હું આપણે હવે આપણા જીવનને તપાસતા રહેવું પડે કે સંસારમાં ક્યારે ક્યારે આનંદ વિશેષ થાય છે અને ધર્મના કે ઉત્તમ કાર્યો વખતે ક્યારે ક્યારે આનંદ થાય છે. તો જે વખતે આનંદ થાય છે એ બતાવે છે કે આપણું અંદરનું કનેક્શન શું છે. અને એટલે આ હવે ઘટના છે, બંને દીકરી મોટી થાય છે તો તે વખતે જે સુરસુંદરીની માતા છે એ શું વિચારે કે એને જીવનમાં સારામાં સારી કલા શીખવવી છે, અને મૈના સુંદરીની માતા એમ વિચારે છે ગુરુજી કઈ પ્રશ્નો હોય તો પૂછી શકાશે, મને બાજુમાં પૂછો એના કરતા. હા, એમને આપો માઈક એટલે ખ્યાલ આવશે. હા ના, બરાબર છે, બંને ના ના સાચી વાત છે. બંને બંને દીકરીઓને, બંનેની એક એક દીકરીઓ જ છે, વાત સાચી છે. અહીંયા મારી વાત અહીંયા બીજા ઉપર એક આંગળી મૂકું છું. સારું તમે આટલું પૂછ્યું દેવી, મારી વાત એ મૂકું છું તમને કે દીકરી બંનેને છે એ સ્વાભાવિક ઘટના છે, પણ એ દીકરી પ્રત્યેનો એપ્રોચ શું છે એની પર આંગળી મૂકેલી છે. દાખલા તરીકે સુરસુંદરી છે, એને ભણાવવાની મોટી થઈ એટલે ભણવાની વાત આવી, તો એની માતા એવું વિચારે છે કે એને સારામાં સારી કલામાં નિષ્ણાત બનાવો, અને જે મૈના સુંદરીની માતા છે એ એમ વિચારે છે કે એને સારામાં સારા સમ્યક જ્ઞાનથી સમૃદ્ધ બનાવો. આ બેમાં ડિફરન્સ સમજો. કારણ શું છે ખબર છે? એકની નજર કેવલ આ શરીર અને આ શરીર સાથે જોડાયેલો સંસાર છે એની સાથે જોડાયેલી છે, અને બીજાની નજર એના ઉપર આત્મા જે છે એના આત્માનું હિત થાય એની ઉપર નજર છે. અને એટલો સુંદર આ વિસ્તાર મૂક્યો છે, આનાથી આપણને ખબર પડે કે આપણા સંતાનો, એ સંતાનોની કેળવણીમાં આપણું ફોકસ શું. એક બાજુ પરીક્ષા આવી અને એક બાજુ ઓડીની આરાધના આવી, તો આપણે કોને ગૌણ કરી શકીએ? તરત આપણે કહીએ ભાઈ ઓડીનું બધું તો બરાબર છે, રાસ તમે વાંચવાનું કહો છો, પણ છોકરાને તો પરીક્ષા છે, બધું ન ચાલે. તો તે વખતે જો ન ચાલે એવું પણ બની શકે એની ના નથી. બધી વખત આપણી બધી ઈચ્છાઓ મુજબનું મળે એટલું, આપણે ચેક ગમે તેટલો લખીએ પણ બેંકમાં બેલેન્સ હોય એટલો આપણો પાસ થાય ને? ચેક તો ગમે તેટલા લખી શકીએ, ઈચ્છા તો ગમે તેવી કરી, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. ચેકબુક બેંક વાળા 200 પાનાની આપે એના ના નથી, પણ કયો ચેક પાસ થાય જેટલું આપણું બેલેન્સ હોય. તો બેલેન્સ વધે ક્યારે વધે? કે આપણે ઉત્તમ ગુણની સાથે જેટલા ભાવથી જોડાઈએ. દાખલા તરીકે દીકરીને પરીક્ષા માટે મોકલવી જ પડે, પણ તે વખતે પણ મનમાં એમ હોય કે મારું પુણ્ય આ બાબતમાં ઓછું પડે છે, હજી કેમ એવા સંજોગો ન મળે કે એને હું આ બધામાં ન રાખી અને હું એને આની અંદર જોડી શકું. ભલે સંજોગ છે અત્યારે, એની જગ્યાએ આપણે શું વિચારીએ? પૂછે છે, કઈ પૂછી રહ્યા છે, એમને કઈ કેવું છે? એટલે હિન્દી નો વર્ગ પણ આપણે અમુકમાં બેઠો છે, બરાબર છે, સાચી વાત છે. તો જીવન મેં હમ કિસ દ્રષ્ટિકોણ સે ઘટના કો લે પાતે હૈ, મૂળ વાત આટલી. દોનો કા ઉછેર હો રહા હૈ, દોનો કે લીએ દોનો કી વૃદ્ધિ હો રહી હૈ, મગર કહાં પર હમે અંગુલી રખની હૈ. અને તે વખતે મજાની વાત અહીંયા ગુજરાતી એટલે માટે અત્યારે તરત આવશે, કારણ કે રાસ ગુજરાતીમાં ચાલશે, એટલે રાસ વખતે ગુજરાતીની ધારા પણ છે, પણ વચ્ચે ક્યાંક વિષય હશે તો આપણે સંધિ આવતું હશે તો લઈ લઈશું. અને તે વખતે અધ્યયન પૂરું થાય છે, દોનો કા અધ્યયન હો ગયા. મૈના સુંદરીને શું ભણાવે છે એ ભણાવવાની જે વાત છે એમાં પાના નંબર તમે જોશો ને કેટલું સુંદર છે. 5 નંબરના પાના ઉપર જે આખી ગાણે છે, મૈના સુંદરી મતી અતિ ભલી જાણે જીન સિદ્ધાંત લલના સાદવાદ તસ મન વશો અવર અસત્ય એકાંત લલના નય જાણે નવ તત્વના ઉદગલ ગુણ પર્યાય લલના કર્મ ગ્રંથ કંઠે કર્યા સમકિત શુદ્ધ સુહાય લલના. અહીંયા સૌથી મોટી મજાની વાત છે, હવે આપણે થોડા આમાં સ્થિર થઈએ. ક્યા અધ્યયન શું કર્યું? મૈણા કો ઉનકી માતાને જો જીન શાસન કા સાર સિખાયા, ક્યું અધ્યયન કરના ચાહીએ, ક્યું ધર્મ કી રહસ્ય કો પહેચાનના ચાહીએ, ક્યોંકિ હમ જબ તક જ્ઞાન નહીં લેતે હૈ, જબ તક યે ધર્મ કા સહી અર્થ મેં અધ્યયન નહીં કરતે હૈ, તબ તક હમારી દ્રષ્ટિ કેવલ જડ કે ઉપર સ્થિર હોતી. જો હમેં આંખો સે દિખાઈ દેતા હૈ ઉસમે સે કુછ હિસ્સો પર હી હમારી નજર ટિક જાતી હૈ. જ્ઞાન લેને સે હમારે ચિત્ત મેં નિર્મલતા આતી હૈ. જ્ઞાન લેને સે વાસ્તવિક હિત કહાં હૈ, વાસ્તવિક અહિત કહા હૈ, ઉનકા હમે બોધ હોતા હૈ. મૈણા સુંદરી કી જો ચિત્ત કી સ્થિતિ થી, ઉસકો અધ્યાપન કે પાસ બચ્ચોને જિસ ઢંગ સે અધ્યયન કિયા ઉસકે કારણ ઉસકી મતિ મેં નિર્મલતા આઈ. ઉસકા મેં એક પ્રમાણ દેતા હું, દોનો પુત્રી હૈ, દોનો પુત્રી રાજસભા મેં આઈ. દોનો પુત્રી રાજસભા મેં આયે ઉસ સમય પિતાને ઉનકી પરીક્ષા કરને કે લિયે ઉનસે કહા કે આપ ક્યાં પડકર આયો મુજે બતાઈએ. તો તે વખતે રાજાને એક પહેલી દી કે પુણ્ય સે ક્યાં મિલે. અભી દેખો ઇનકા અર્થ મેં દિખાતા હું ડિફરન્સ ક્યાં હોતા હૈ. જો પહેલી બેટી થી ઉન્હોને જવાબ દિયા કે પિતાજી પુણ્ય થી બુદ્ધિ મળે, સારો વર મળે, તમે નહીં ખોલશો તો ચાલશે, એટલે એ વાત કહું છું. હા, સુરસુંદરીએ કહ્યું, 8મી ગાથા છે, સુરસુંદરીએ કહ્યું કે બુદ્ધિ મળે, ધન મળે, યૌવન મળે, સારું શરીર મળે અને મન ગમતો પતિ મળે. આ 5 વસ્તુ કીધી. પુણ્ય સે ક્યાં મિલતા હૈ? તો કે બુદ્ધિ મિલે, ચતુરાઈ મિલે, ધન મિલે, યુવાવસ્થા મિલે, યાને યૌવન મિલે, સંસાર પે સુખ કો ભોગ કરને કે લિયે ભી શરીર ચાહીએ વો મિલે, ઓર મનગમતા મેરે જો પસંદ આયે વો મેરે પતિ યા મેરે મુજે મિલે વો મેરા પુણ્ય સે મિલે. હવે આ જ પ્રશ્ન મૈણા સુંદરીને પણ પૂછ્યો છે, તો મૈણા સુંદરીએ એ જવાબ નથી આપ્યો. તો સુરસુંદરી ખોટા છે તો કેના ખોટા નથી, પણ એની નજર એટલી છે. દાખલા તરીકે હું તમને એક સીધો સવાલ કરું કે તમે કોઈક જગ્યાએ ફરવા માટે ગયા, અથવા કોઈક દાખલા તરીકે કોઈક પ્રવચનમાં ગયા, કોઈક શિબિરમાં ગયા, આપણે શિબિરની વાત કરીએ. હવે શિબિરમાં ગયા, શિબિરથી તમે પાછા આવો અને શિબિરથી પાછા આવો તો કોઈ પૂછે શું ગયેલું શિબિરમાં, તમને શું મળ્યું? અરે જમણવારમાં શું મજા હતી, અરે શું તે દિવસે વેડમી બનાવેલી, અરે આવી વેડમી તો છે ને મેં 5 વર્ષે ખાધી, આવી વેડમી તો અમારા ઘરમાં બનતી જ નથી. મેં તો મહારાજને બી કહી દીધું કે ઇન્ડિયા જાઓ ને તે પહેલા મારી વાઈફને જરા આની રેસીપી બરાબર બતાવી દેજો, આવી વેડમી હોવી જોઈએ. સમજાય છે હું શું કહું છું? તો આ વાત ખોટી છે? તો કે ના, ખોટી નથી. વેડમી શિબિરમાં ગયા તેના કારણે જ મળી છે, પણ શિબિરમાં આપણે વેડમી માટે ગયા હતા, શિબિરમાં આપણે જ્ઞાન માટે ગયા હતા. તો આપણી નજર ક્યાં અટકે છે એની આ વાત છે. તો મૈણા સુંદરીની નજર શું છે ખબર છે? આ જ પ્રશ્નનો ઉત્તર મૈણા સુંદરી એની પછીની ગાથામાં આપે છે કે મૈણા કહે મતિ ન્યાયની, ન્યાયપૂર્વક કી બુદ્ધિ શિલસુ દે આ ઉત્તમ એવા ગુણવાન પુરુષોની સોબત એ પુણ્યથી મળે છે. તો અભી પ્રશ્ન એ હુઆ કે હમારી નજર કહાં ટીકતી હૈ, સંસારમાં એમ આતે હે. દાખલા તરીકે અત્યારે પણ અહીંયા બેઠા છીએ આપણે. હવે અત્યારે બની શકે કે કોક ટેકનિકલ કારણસર કોકને અવાજ ઓછો પહોંચ્યો, કોકને કોક બેસવાની જગ્યા સહેજ અનુકૂળતાની ન થઈ શકી, કોકને ગુજરાતી ન સમજાયું, બની શકે. પણ હવે અહીંથી જેવા ઉભા થશો તો ખડે હોને કે બાદ અગર કિસીને પૂછા કે આપ સુબહ મેં સ્વાધ્યાય મેં ગયે થે, આ હોલી કે દિન થે તો ક્યા હુઆ, તો તીન ઓપ્શન આપકે પાસ થે. દો ઓપ્શન અચ્છે થે કે વહા એક ઇતના અચ્છા જ્ઞાન, ઇતને અચ્છે ગ્રંથ, ઇતના મન લોભાવન, મુજે બહોત આનંદ આયા. જો બાત હો રહી થી હો સકતા હૈ મુજે સમજ મેં નહીં આઈ, મગર પતા નહીં કો બહોત સુકૂન લગ રહા થા. આ પણ એક શક્યતા છે. અને બીજી શક્યતા એવી છે, નહીં એ સમય નહીં રખના ચાહીએ, ઇસમે કુછ ઇન્દિકા યે હોના ચાહીએ, જો નહીં હૈ ઉસપે ચિત્ત ચલા જાના, યે મન કી સ્થિતિ હૈ. તો મૈના સુંદરી કો ભી પ્રશ્ન પૂછા ગયા કે પુણ્ય સે ક્યા મિલે, તો મૈના સુંદરી ને યે કહા કે પુણ્ય કે કારણ ઉત્તમ પુરુષો કી પ્રાપ્તિ હોતી હૈ, ઉત્તમ ગુણવાન લોકો કા હમે પરિચય હોતા હૈ, ઉત્તમ ગુણવાન લોકો કા સંપર્ક હોતા હૈ. તો બાત ભી અચ્છી હૈ, ઓર સુરસુંદરી ઉનકી બહેન હૈ. ઓર એક વાત સમજ લીજીએ, સુરસુંદરી ન બહાર હૈ, મૈના સુંદરી ન બહાર હૈ, હમારે અંદર હી સુરસુંદરી હૈ, હમારે અંદર હી મૈના સુંદરી. જબ હમ સેન્ટર મેં આતે હૈ ત્યારે કભી કભી મૈના સુંદરી બન જાતે હૈ, બરાબર ને. જબ હમ સેન્ટર મેં આતે હૈ, જબ હમ સ્વાધ્યાય મેં બેઠતે હૈ, જબ હમ પ્રતિક્રમણ મેં આતે હૈ, જબ હમ પરિષણા કી આરાધના કરતે હૈ, સબ હમ સામાયિક કરતે હૈ ત્યારે કભી કભી મૈના સુંદરી બન જાતે હૈ. ઓર જબ કભી કભી હા વો ભી બન ગયે એસી બાત નહીં હૈ. ઓર દુનિયા મેં જબ રહેતે હૈ તો પૂરે સુરસુંદરી કા વિસ્તાર કેસે હો વો હમારે ચિત્ત વૃત્તિ મેં બના રહેતા હૈ. તો પુણ્ય સે તો દોનો મિલતે હૈ, પુણ્ય સે દોનો મિલતે હૈ. તો સબસે બડી બાત યે હૈ, આચાર્ય ભગવંતે પ્રદ્યુમ્નેશ્વરી મહારાજ ને યે બાત બહોત અચ્છી તરહ સે કી હૈ, કે હમ જો ભી આરાધના કરતે હૈ, જો ભી હમ અધ્યયન કરતે હૈ, જો ભી હમ યે સિપા રાજા કા રાસ પડતે હૈ, જો ભી હમ આંબેલ વગેરે કરતે હૈ, તો ઉસકા હેતુ ક્યા હૈ, અપને ચિત્ત કો ઉત્તમ તત્વો કે સાથ જોડને કે યોગ્ય બનાના. અપને ચિત્ત કો ઉત્તમ તત્વો કે સાથ જોડને યોગ્ય બનાના, ક્યોંકિ સંજોગ તો મિલ ભી જાયેંગે. અગર જૈન કુલ મેં જન્મ હો ગયા, અચ્છે કોઈ મિત્ર આ ગયે, અભી સમજો કિસીને કહે દિયા કે ચલો મંદિર જાના હૈ, ચલે ભી જાયેંગે, અચ્છે વાતાવરણ ભી મિલ જાયેગા, અચ્છે સંજોગ ભી મિલ જાયેંગે. મગર અચ્છે સંજોગ કો સમજને કી અગર મેરી ક્ષમતા ના તૈયાર હુઈ હોગી, તો મેં જીતના ફાયદા હોના ચાહીએ વો ફાયદા નહીં લે પાઉંગા. તો જો ભી હમ આયમ બિલ કરે, જો ભી હમ યે સિપા રાજા કા રાસ પડે, વો પડતે પડતે હમે અપને ચિત્ત કો એસે તૈયાર કરના હૈ કે વો સહી ચીજ કો પકડ પાય, સહી ચીજ કો પકડના હૈ. મૈના સુંદરી કો ભી યહી બાત હુઈ, પિતા ને યે કહે દિયા. અભી એક બહોત રોમાંચક ઘટના એસી હૈ કે સભા બેઠી હૈ, સભા કે અંદર મૈના સુંદરી ઓર સુરસુંદરી દોનો કે પ્રશ્ન ઉત્તર ચલ રહે. રાજા ખુશ હુએ, ઓર રાજા ને ખુશ હોકર રાજા ને કહા કે આપકો જો ચાહીએ વો મુજે માંગીએ, ક્યોંકિ આપને મેરા મન પ્રસન્ન કર દિયા હૈ, ઓર મે જિસ પર પ્રસન્ન હોતા હું ઉસકો રંગ સે રાય બના દેતા હું, ઉનકો જો ચાહીએ વો દે દેતા હું. અભી પૂરે એક તત્વ કી બાત આઈ કે ઉસી સમય જો સુરસુંદરી થી વો ઇસકો પહેચાન નહીં પાઈ, ક્યોંકિ ઉનકી નજર ઉસકી વેવલેન્થ વહાં તક હી થી. તો સુરસુંદરી ને તો ઉસી સમય એક સભા મેં આયે હુએ રાજકુમાર જો થે રૂપવાન દિખ રહે થે, ઉનકી ઉપર ઉનકી નજર ગઈ, પિતા સમજ ગયે કે ઉનકો યે પસંદ હૈ, તો બહોત અચ્છી તરહ સે ઉનકો અચ્છા સા દાઈજા દેકર, ઉનકો અચ્છા સા સબ કુછ દેકર, ઉનકા વ્યાહ વગેરે વહાં કરવા કે ઉનકો શાદી કરવા દી, ઉનકો બોલા કે આપ અપના સંસાર અચ્છી તરહ સે ચલાઓ, ક્યોંકિ મેં જિન પર ખુશ હોતા હું ઉનકો મેં સબ કુછ દેતા હું, યે બાત પકડ લીજીએ. અભી જૈસી યે બાત આઈ ઉસી સમય મૈના સુંદરી સ્વસ્થ રહેતી હૈ, ન કુછ રિએક્શન દેતી હૈ, ન કુછ જવાબ દેતી હૈ, ન હા કહેતી હૈ, ના કહેતી હૈ, વો કેવલ સ્થિર બેઠતી રહેતી. તો ઉસી સમય પિતા ને પૂછા કે આપ તો વૈસે ચતુર હો, હોશિયાર હો, સબસે જ્યાદા હોશિયાર આપકે અંદર એસા એસા અનુભવ હો રહા હૈ, આપ ઇસ સમય ચુપ ક્યું હો? તો ઉસ સમય મૈના સુંદરી કહેતી હૈ, પિતાજી जिस समय मोह का साम्राज्य बिछा हुआ हो उस समय उचित नहीं है कि कुछ बोलना। तो कि क्यों ऐसी बात करते हो, यहां क्या है? तो कि पिताजी आप क्या कह रहे थे, आप जो चाहे वो सबको दे सकते हो, तो ये बात कहाँ की है? क्योंकि इस संसार में सुख और दुख बाहर से कोई नहीं दे सकता है, सुख और दुख केवल व्यक्ति अपने कर्म के आधार पर पाता है। अभी ये कहने की हिम्मत, ये कहने का सत्व सम्यक ज्ञान से हो, ज्ञान पड़े है, विवेक आया है, तो अपने कोई स्वार्थ को आगे लिए बिना ये कहने का सत्व आया। जब पिताजी को ने ये सुना तो पिताजी बड़े डिस्टर्ब हो गए। एक बात समझ लीजिए, कल भी हम लोग रात को स्वाध्याय में बैठे थे, ये बात विस्तार से भगवान की कृपा से हमने ली कि जिनके पास से हमारा अहंकार का पोषण होता है वही हमें अच्छा लगता है, जिससे हमारा अहंकार खंडित होता है वो पत्नी हो, माता पिता हो, पुत्र हो, पुत्री हो या गुरुजन हो, हमारा मन वहां से उखड़ जाता है। हम कहते हैं कि इनकी बातों में कोई दम नहीं है। तो बात यह है कि हमारा अहंकार डिस्टर्ब होता है। और मैना सुंदरी को जारे जारे नितिन भाई विचारो त्यारे मन में एवं लागे कि मैना सुंदरी आ सत्वनी ताकत केवी हशे कि जे वखते आवुं कह्युं कि मारा सुख दुख नो आधार मारा कर्म छे, आप नहीं, आप भर सभा मां युवान अवस्था मां प्रतिपादन मात्र शब्दों नहीं करता, मात्र बोलवा खातर चर्चा नहीं करता, एनू रिजल्ट छे कि जे मोमेंटे आवुं बन्युं छे एनी पछीनी घटना केटली बधी आखी आंखने जो आंख सामे जो चित्र लावीए तो केवी घटना बनी कि राजा ने क्रोध वध्यो, राजा ने तरत मंत्रीए कह्युं कि चालो आपणे बहार जता रहीए, राजा बाहर लेने निकली जाए छे, क्योंकि क्रोध को समाप्त करने का एक रास्ता है कि हम स्थान परिवर्तन करें। जब भी क्रोध आ जाए, जब भी कोई अनुचित कषाय आ जाए, हो सकता हो तो वो जगह छोड़ देनी, वो समय के लिए, ऐसा नहीं जगह छोड़ने से चला जाएगा, मगर संभावना है कि कम हो सकता है, डाइवर्ट हो सकता है मन और कोई देख लिया तो। और उसी समय श्रीपाल राजा की एंट्री होती, श्रीपाल राजा का जो वर्णन है, श्रीपाल राजा का जो स्वरूप है, ये तो कथा पढ़ते हैं तब हमें पता है कि श्रीपाल राजा कौन है, इसीलिए हम बहुत गुणवान समझकर, गुणवान धार कर भक्ति से उनकी ओर देखते हैं। मगर रास में जिस समय श्रीपाल राजा की एंट्री होती है, पूरा शरीर रोग से घिरा हुआ है, हाथ अंगूठे सब गिरे हुए, आंखों से रस्सी निकल रही है, सवारी वो गधे पे आ रही है, न मकान है, न अच्छे कपड़े हैं, कुछ नहीं, अगर हमारे पास खड़े रहे तो हम उसको प्रामाणिक रूप से दूर कर दे और हम उसके पास खड़े भी न रहे, ऐसी स्थिति में मैना सुंदरी को जब इनके पिता कहते हैं कि आपका अगर कर्म की बात आपकी अचल हो तो एक काम कीजिए, ये इनके साथ आपके मैं शादी तय करता हूं, आप उनके साथ विवाह अपना जीवन बिताइए। आ એટલો મોટો ધરતીકંપ છે, આખી સભા સ્થિર થઈ ગઈ કે આ તો વિચારી ન શકાય, પણ તે વખતે વિનય વિજયજી મહારાજ મૈના સુંદરી કે વર્ણન જો કરતે હે, વો વર્ણન મે લિખા હે કે મૈના સુંદરી કે ચહેરે પે એક પલ કે લિયે ભી કોઈ ફેરફાર નહીં, ઓર જો પ્રસન્નતા રાજભવન મે થી વોહી પ્રસન્નતા ઉસી સમય अपने पिता के पास जाते हैं और अपने पिता के चरण में बिल्कुल प्रेम से प्रणाम करते हैं और कहते हैं कि हे पिताजी, आपका बहुत उपकार, आपने जन्म दिया, आपने ये सब कुछ जो किया, आपको मैं प्रणाम करती हूँ, मुझे आशीष दीजिए, मैं इनके साथ मेरा सांसारिक जीवन बिताने के लिए जा रही हूँ। अभी तुम्हें विचार करो कि आ स्थिति एक युवान स्त्री, एक युवान उम्र, लग्ननी वय, આપણે જેમ જોવા જઈએ તો એમાંનું કશું જ નહીં, કોઈ ન રૂપ, ન પૈસો, ન જાતિ, આ તો પછી ખબર છે કે આ તો રાજાના દીકરા છે, રાજા છે, પણ તે વખતે તો કોઈ ખબર નથી કે આ કોણ છે, ન જાતિ, ન રૂપ, ન પૈસો, ન નોલેજ, કઈ ખબર નથી, અને આખું શરીર કેવું છે, અને તે સ્થિતિમાં મૈના સુંદરી એક પણ મોઢાની રેખા બદલાયા વિના ત્યાં પહોંચે છે। હું તમને કહું જીવનની કઈ સ્થિતિ હશે, તત્વ કઈ રૂપ પચાવ્યું હશે, ભગવાનને કઈ રીતે આરાધ્યા હશે, જ્ઞાન કઈ રીતે લીધું હશે, બોલવું મિચ્છામિ દુક્કડમ બોલી જવું કર્મના કારણે થાય અથવા કર્મના આધારે થાય, પણ એ કર્મ શબ્દ જીવનમાં જ્યારે આવે એ વખતે મનની સ્વસ્થતા કેટલી આપણી, સહેજ આપણું ધાર્યું ન થાય, સહેજ જુદું પડે. તમે કહેશો અત્યારે એમ કહેશો કે નિકુંજભાઈ હું 9 મહિનાથી 9 વર્ષથી આંબેલની હોળી કરું છું, તમે કહો પ્રતિક્રમણ કરું છું, 17-17 પ્રતિક્રમણમાં 5 વર્ષમાં 1 પણ પ્રતિક્રમણ મેં છોડ્યું નથી, મારે જ તકલીફ કેમ, મારે જ ઉપાધિ કેમ, મારે જ કેમ ધંધો સેટ નથી થતો, મારે જ શરીર કેમ સારું નથી રહેતું. તમે જોજો આપણા મનમાં આવો પ્રશ્ન જ આવે, એટલે ઇનડિરેક્ટલી આપણા મનમાં શું છે ખબર છે કે ધર્મના કારણે મને આ બધું સારું મળવું જોઈએ. હવે પેરેલલ વાત, ધર્મથી જ સારું મળે છે એમાં જરા પણ શંકા નથી, પણ ધર્મનું ફળ તો એ છે કે આવું મળે કે ન મળે એની અંદર મારું ચિત્ત મારું આખું એનાથી જુદું કઈ રીતે તૈયાર થાય છે. મહિના સુંદરી એક પણ મોઢાના ફેરફાર વિના ત્યાં પહોંચે, શ્રીપાલ રાજાના બાજુમાં જઈને ઉભા રહી જાય ને એને પ્રણામ કરે અને તે વખતે શબ્દ લખે છે કે જેને મારા પિતાએ 5ની સાક્ષીએ મને આપ્યા એને દેવની જેમ ભગવાનની જેમ પૂજવા એ મારો ધર્મ છે. કર્મના સિદ્ધાંત, કર્મ કી બાત, કર્મ કા અધ્યયન એ બલ કહાં સે આતા હૈ. આચાર્ય ભગવાન પ્રદ્યુમનશ્રી મહારાજે ઇસકા એક ઉલ્લેખ દિયા હૈ કે મૈના સુંદરી કે અંદર એ સત્વ એ તાકાત કિસ કારણ આવી, તો ઉન્હોને કહા કે ઉન્હોને અપને ગુરુ કે પાસ, અપને અધ્યાપક કે પાસ જ્ઞાન કો સહી અર્થ મેં પાયા. સહી અર્થ મેં પાયા કા મતલબ જ્ઞાન જિસ હેતુ સે મિલના ચાહીએ ઉસકા જો અલ્ટીમેટ અચીવમેન્ટ હૈ કે ચિત્ત કો નિર્મલ બનાના, ચિત્ત કો સત્વશીલ બનાના, છોટે મોટી ઘટનાઓ મેં થોડે બહોત ઇસ જન્મ કે સુખ ઓર દુઃખ મેં આગે પીછે નહીં હો જાના. સમજાય છે આ વાત બરાબર ને? એટલે જ્યારે પણ જીવનમાં તકલીફના કારણે ડિસ્ટર્બ થતા હોઈએ ત્યારે કોને યાદ કરવાના? મૈના સુંદરીજી. મૈના સુંદરીજીને યાદ કરી અને મૈના સુંદરીજીને કહેવાનું કે તમે પણ જ્ઞાન મેળવેલું, અમે પણ તમારું સચરિત્ર સાંભળ્યું, અમને પણ એવું સત્વ આપજો, અમને પણ એવી તાકાત આપજો કે જે તાકાતથી અમે જીવનને આ સ્વરૂપે માણી શકીએ. હું તમને ફરીને કહીશ, નૌપતજીની હોળી કેટલી કરી એનો કોઈ હિસાબ રાખવા માટેની એનર્જી ખર્ચશો નહીં, સંખ્યા કેટલી થઈ એને ભગવાનના શાસનમાં પ્રારંભિકમાં નોંધ લીધી છે પણ પછી એની કોઈ નોંધ લીધી નથી. આપણી આરાધના કેવી થઈ, એક આંબેલ કર્યું હોય, એક ઓળી કરી હોય, પણ એ આંબેલ કરતા કરતા, એ ઓળી કરતા કરતા આપણે મહિના સુંદરીની નજીક કેટલા આવ્યા, આપણે શ્રીપાલ મહારાજાની નજીક કેટલા આવ્યા, એમના રહેલા ગુણોને આપણે કેટલી વખત સ્મરણ કર્યું, આ દિવસોમાં કેમ રાસ વાંચવાનો, કે રાસ વાંચતા 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 અત્યારે પણ તમે જુઓ આટલો સમય અત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે. હાજી બોલો, શું કેવું છે? આ રાસ 24 કલાક વાંચી શકાય, આ રાસ 24 કલાક વાંચી શકાય. આ રાસની તો સુંદર પરંપરા છે. આને માટે દાખલા તરીકે આપણે ત્યાં અમુક સૂત્રો છે તો અમુક કાળનો સમય છે તો ન વંચાય. આ રાસ એટલે જ આ રાસની રચના છે. પતિ અને પત્ની રાત્રે 10 વાગે ફ્રી થતા હોય અને રાત્રે 10 વાગે ફ્રી થઈ સરસ ધૂપ દીવો કરે, બહુમાનપૂર્વક પોતાના ઘરમાં બેસે, આ ચોપડી ખોલે અને એમ કે ચાલો આપણે રાસ વાંચીએ છીએ, તો એ રાત્રે 10 વાગે વાંચી શકે, રાત્રે 2 વાગે વાંચી શકે, સવારે 4 વાગે વાંચી શકે. કારણ શું છે? હોળી સિવાયના દિવસોમાં જરૂર વાંચી શકાય, હોળી સિવાયના દિવસોમાં પણ એને આરામથી વાંચી શકાય. આનો એવું નથી કે હોળીના દિવસોમાં જ વંચાય, પણ હોળીના દિવસોમાં અચૂક વાંચવો. તમે મુદ્દો સમજ્યા? હોળીના દિવસોમાં અચૂક વાંચવું તમને નવાઈ લાગશે. આપણે ત્યાં એમ પરંપરા એક એવી મળે છે કે હોળીના દિવસોમાં મહાત્માઓને જો શ્રીપાદ રાજાના રાસની વાત ન લે તો ઉત્તમ ગુરુ ભગવાન તો એમને પ્રાયશ્ચિત આપે છે. સમજાય છે? એટલે બાકીના દિવસોમાં ન લેવું એવું નથી. હા, એટલે આમાં એવું થઈ ગયું, સાચી વાત છે, તમને નહીં અત્યારે પણ છેલ્લા આ 30-40 વર્ષમાં એટલા ઘણા બધા ફેરફારો જે સંઘમાં થયા છે ને એમાંનો આ એક ફેરફાર છે. અત્યારે હું તમને વાત કરું, 4-5 વર્ષ પહેલા હું હોળીના દિવસોમાં પાલિતાણાથી આવતો હતો અને પાલિતાણાથી આવતો હતો તે વખતે કલિકુંડની અંદર લગભગ 70 સાધ્વીજી ભગવંતો, અને 70 સાધ્વીજી ભગવંતોના જે વડીલ હતા એ વડીલ સાધ્વીજી ભગવંતને ખબર પડી કે હું આવ્યો છું, એટલે એમણે મને કહ્યું કે દીપકભાઈ થોડો સમય અમને આપશો, કંઈક સ્વાધ્યાય કરીએ. મેં કહ્યું ચોક્કસ સાહેબ, હું એક કલાક રોકાઈ જઈશ, રાસની ચોપડી મારી પાસે છે, આપણે અત્યારે રાસ વાંચશું. એટલે સાધ્વીજી ભગવંત મને કહે કે રાસ વાંચશો અત્યારે? અમે તો બહેનોમાં વાંચી લઈએ છીએ, અમારા એક સાધ્વીજી. પછી જયારે મેં કહ્યું કે ચાલો ને આપણે રાસ વાંચીએ, એમ કરીને અમે એક પાનું ખોલ્યું અને રાસ શરૂ કર્યો. અમે લગભગ 1.5 કલાક સ્વાધ્યાય કર્યો. એ સાધ્વીજી ભગવંતની નિર્મળતા કેવી કે એ સાધ્વીજી ભગવંત રડી પડ્યા, અને રડતા રડતા મને એમ કહ્યું કે દીપકભાઈ અમારા ગુરુ મહારાજ હતા ત્યારે અમે બધા બેસીને વાંચતા હતા, પણ છેલ્લા વર્ષોમાં એમ થઈ ગયું કે આ તો બહેનોને વાર્તા કહેવાની છે, ના રોજનું રોજ એક વખત આ કથાઓ શું એકને એક દર વખતે સાંભળવાની, એટલે નવા નવા વિષયોની અમે કથા શરૂ કરી દીધી. પણ હવે હું પ્રાયશ્ચિત કરું છું અને કાલથી ને કાલથી એ દિવસે 70 સાધ્વીજી ભગવાન માટે 40 પુસ્તકો એને એ દિવસે વ્યવસ્થા કરીને કલિકુંડ પહોંચાડવામાં આવેલા. ત્યારે ખબર પડી કે આપણે ત્યાં જૂની આ સુંદર પરંપરા હતી. તમને પણ હું તમને વિનંતીથી કહું છું, તમે બીજું કંઈ થાય કે ન થાય તમે આવો એક પ્રયોગ કરી જોજો. મેલબોર્ન સંઘની અંદર 9 દિવસ સાથે મળીને રાસ વાંચવાનો, જેટલા નજીક ના હોય, તમારી પાસે 2-3 પાઠ થઈ શકતા હોય તો તમે 2-3 પાઠ કરી શકો. ધવલભાઈને કંઈ પૂછવું છે? ખાલી વાંચી લેશો ને તો તમને શબ્દના અર્થ મળશે, પણ વિનય વિજય મહારાજના જે મૂળ શબ્દોની આપણે સાથે પસાર થઈએ ને, એ મૂળ શબ્દોના કારણે આપણી અંદર જે બહુમાનના કારણે જે આપણું અંદરનું અજ્ઞાન દૂર થાય એ તક છૂટી જાય. અને ગાવાની ચિંતા નહીં કરવી. અને તમે સરળતાથી, એમણે આખી રાસની રચના એવી કરી છે, તમે કોઈ પણ ઢાળ ખોલશો ને તો એ કોઈ પણ ઢાળ તમે બોલી શકો એવી રીતે લહેકામાં બોલી શકાશે. પણ હું તમને એક કારણ સમજાવું, વચ્ચે વચ્ચે ગુજરાતી જરૂર વાંચવું પડે નીચેનો અર્થ સમજવા માટે, ન સમજાય, કારણ કે સમજીએ તો આપણા ભાવની વૃદ્ધિ થાય, વાત શું કહેવા માંગે છે એની વૃદ્ધિ થાય. પણ કોશિશ એવી કરવાની કે તમારે મૂળ શબ્દોને બોલવાની કોશિશ કરવાની, મૂળ શબ્દને ગાવાની કોશિશ કરવાની. એમ કરતા 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 આ રાસ આ દિવસોમાં વંચાય એટલે શું થશે ખબર છે? આપણા મનની અંદર, અપને ચિત્ત કે અંદર, જો સામાન્ય રૂપ સે સંસાર કા જો પૂરા જીવન ચલ રહા હૈ, જો અપને ઉસી કી ચિંતા મેં હમ લગે હુએ રહેતે હૈ, તો એ માધ્યમ સે વહી ઘટના કો બાર બાર ઘૂંટતે બાર બાર ઘૂંટતે તો ઉનકે સંસ્કાર અપને અંદર સ્થિર હોતે. આપકો લગતા હોગા કે મેં આપકો, હા કોઈ પ્રશ્ન છે? હા બોલો. બહુ સુંદર. અને આમાં શું કરવું કે દાખલા તરીકે કોશિશ એવી કરવાની કે દાખલા તરીકે દર વખતે તમે બધા ડિસ્ટન્સ વાઇઝ પણ રોકા બધા હો છો, બરાબર છે, તો તમારે એરિયા વાઇઝ પણ એવું નક્કી કરી શકાય સમયને રીતે જોતા કે ચાલો ભાઈ આ 10 ઘર કે આ 20 ઘર છે એ લોકો અહીંયા ભેગા થાય છે, આ 10 ઘર 20 ઘર છે એ લોકો અહીંયા ભેગા થાય છે, અને એક જણ થોડું લીડ લે, એક જણ લીડ લઈને એક વાક્ય બોલે. દાખલા તરીકે જો શક્ય બને ને તો તપનભાઈ આપણે જે રાત્રે વાંચીએ છીએ એનું રેકોર્ડિંગ કદાચ મારે કરી છે, કદાચ કોઈ કર્યું છે, મળી ગયું વાહ ભાઈ વાહ. તો એ જરૂર પડે તો એક જરૂર પડે તો એક માર્ગદર્શન તરીકે તમે સાથે રાખી શકો તમે મોબાઈલની અંદર પણ ધીમે 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 એક અભ્યાસ એવો કરવાનો. કોઈ પૂછે છે બહુ સુંદર, બહુ સુંદર સવાલ. તમે એટલો સુંદર સવાલ પૂછ્યો મને બહુ આનંદ થયો. બસ આ જ રાસની મજા છે. રાસની મજા શું છે ખબર છે કે તે તે ઘટનાઓને જુદી જુદી રીતે જુદી જુદી રીતે આપણે અનુપ્રેક્ષા કરતા કરતા એને અલગ અલગ એંગલથી સ્થિર કરવું પડે. તમારા પ્રશ્નને માટે હું તમને અભિનંદન પણ આપું ને વંદન પણ કરું, કારણ કે તમે આંગળી બહુ સરસ જગ્યાએ મૂકી કે એવું તે શું ભણ્યા, એવું કેવી રીતે ભણ્યા. ગઈકાલે તપનભાઈએ કેટલો સુંદર સવાલ કરેલો કે જે અધ્યાપકે એમને આ ભણાવ્યું એ અધ્યાપક વિશે કોઈ ડિટેલ આમાં મળે છે કે નહીં, આવો પ્રશ્ન એમણે ગઈકાલે પૂછેલો. એટલે મને આ પ્રશ્નોત્તરીથી આનંદ એ થાય છે કે સાંભળતા સાંભળતા આપણે જે હેતુ છે તેની મથામણ ચાલે છે આપણી. તો દાખલા તરીકે મેં એમને પણ કાલે જવાબ આપ્યો કે દરેક આ આખો શ્રીપાળ રાજાના રાસની અંદર દરેક પાત્રોનું એટલું જુદું જુદું રિટેલિંગ છે, પણ બધું રિટેલિંગ એક સાથે રાસમાં એટલા માટે ન લીધું હોય કે પછી આ આખા વર્ષનો ગ્રંથ બને અને 9 દિવસ પણ ભારે પડે છે અત્યારે, ખ્યાલ આવે ને. એટલે આ એક અભ્યાસક્રમ બનાવ્યો. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર આપું કે આ શ્રીપાળ રાજાનો રાસ એના પહેલા આગમ ગ્રંથનો આધાર છે શ્રી શ્રી વાલ કહા. શ્રી શ્રી વાલ કહા કરીને પ્રાકૃત ગ્રંથ છે કે જેમાં શ્રીપાળ રાજાના આખું ચરિત્રનું વર્ણન છે, અને ઉપાધ્યાય વિનયજી મહારાજે જે આ રાસ રચ્યો એનો આધાર શ્રી શ્રી વાલ કહા છે. કે આ ભગવાન દાખલા કે વિનયજી મહારાજને કેવી રીતે ખબર પડી કે ભગવાન મહાવીરે આ વસ્તુ એન્ડોર્સ કરી છે, એનો આધાર શ્રી શ્રી વાલ કહા છે. અને તમે જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર ત્યાં મળે છે. અને શ્રી શ્રી વાલમાં એની પદ્ધતિ બતાવી છે કે કેવી રીતે અધ્યાપકે ભણાવ્યા. તો એનું એક ઉદાહરણ તમને અત્યારે હું આપું, પછી ગુરુજીનો સવાલ લઈએ. ગુરુજીનો લાંબો સવાલ ચાલશે, મૂકી દો ફોન બરાબર. હવે એની પદ્ધતિ એટલી સુંદર છે, એની પદ્ધતિમાં શ્રી શ્રી વાલની અંદર એમને અધ્યયનની શૈલી કેવી હતી. તો એમને હવે કીધું કે એમના ગુરુજીએ એમને અંક પદ્ધતિથી ભણાવ્યા. અંક પદ્ધતિથી ભણાવ્યા એટલે શું, દાખલા તરીકે આપણે પણ કહીએ છીએ ને એ 1 2 3 4 5 6 7 એ અંક છે. તો મૈના સુંદરીના જે અધ્યાપક હતા એને અંક પદ્ધતિથી મૈના સુંદરીને બધી રીતે કર્યું. એક આપણે શું કહીએ, એક અમને ખબર છે ભણાવતી વખતે પણ બોલીએ ક કમળ નો ક, ખ ખલ નો ખ, આપણે એ ફોર એપલ, બી ફોર બેબી. હવે જે શબ્દ વાપરીએ છીએ ને હવે એ ફોર અરિહંત પણ થાય અને એ ફોર એપલ પણ થાય. A for Arihan, and A for Apple, B for Baby, and B for Bhagavan, એમ પણ થાય. હવે આપણું કનેક્શન શું છે, એપલ સાથે છે, એટલે આપણે એને શીખવીએ ત્યારે શું શીખવીએ, A for Apple. પણ જો કનેક્શન અરિહન સાથેનું હોય તો શું આવે, A for Arihan. એટલે બીજ કેવું પડી જાય, એ જ વખત એને બીજ પડે. તો મૈના સુંદરીના જે ગુરુ હતા અધ્યાપક, એમણે એક એટલે આત્મા, બે એટલે રાગ અને દ્વેષ, 3 એટલે દર્શન જ્ઞાન ચારિત્ર, 4 એટલે દાનશીલ તપ અને ભાવ, એમ કરીને શીખવ્યું. યુ ગોટ ધ પોઈન્ટ. વ્યવહારિક શિક્ષણને પણ બધા કનેક્શન પેલા આપ્યા, કઈ પણ કરે કનેક્શન પેલું આપ્યું. એટલે દાખલા તરીકે આવું તમને જો જાણવાનો રસ હોય તો એક શિબિર આખી આવી, એક શિબિરમાં તો નહીં બધે, આપણે કેટલી શિબિર નક્કી થશે, આખો આપણે ત્યાં આવો અભ્યાસક્રમ મળે છે જેમાં 1 થી 100 સુધીના આખા અંકોનું જ્ઞાન મળે છે. 1 થી 100, 1 to 100. અને 1 to 100 માં દાખલા તરીકે અંકની પદ્ધતિથી કે 5 તો શું, તો કે 5 પ્રકારના આચાર, 6 એટલે શું, 7 એટલે શું, આવું 100 સુધીનું તો એક પુસ્તક અત્યારે મેં જોયું છે કે જેમાં 100 સુધીનો આખી વસ્તુઓ મળે છે. So this was the way how they connect with our routine activity with through the internal truth. એની સાથે કનેક્ટ કરે છે. તમને પણ એક નાનો અભ્યાસ બતાવું. તમે આ વાત કરીને હવે કોશિશ કરજો કે દીકરાઓની પણ સાથે વાતચીત કરો, એને પણ શીખવો. તે વખતે એની વાતચીતમાં આપણે કોઈ એક વાત સમજી રાખજો, જે સંસારના સાધન છે એ જ મોક્ષના સાધન છે. આનો આ મારા ઘરની વાત નથી કરતો, આગમનો આધાર મળે કે જે આસવા તે સંવરા, સંવરા તે આસો. જેટલા પાપ બંધાય એવા સ્થાનો છે એ જ બધા જયારે સમજણ વિકસી જાય ત્યારે પાપથી છોડાવનારા સાધન બની જાય છે. આપણી વૃત્તિને તૈયાર કરવાની. હવે ગુરુજીનો પ્રશ્ન લઈ લઈએ. એક પૂછતા હતા તમે. અભિનંદન અભિનંદન. ના ના, એટલે ગુરુજી નું પદ તો સ્વભાવવું પડે ને, એમણે વાંધો નથી. એટલે આ પ્રશ્ન બહુ મજાનો છે કે મૈના સુંદરીએ તે વખતે પિતાને નારાજ કેમ કર્યા. વાત એવી જ છે ને કે પિતાને નારાજ કેમ કર્યા. બરાબર છે, બરાબર છે, બરાબર. હવે હું તમને સમજાવું, આના પરથી એક બીજી શૈલી સમજ પડશે. આ સંવાદ ક્યાં થયો છે, ઘરમાં થયો છે કે સભામાં થયો છે? સભામાં. આ સંવાદ ઘરની અંદર થયો નથી, સભામાં થયો છે. માટે રિએક્શન અલગ છે. રિએક્શન શું અલગ છે? જો ઘરની અંદર આ સંવાદ થયો હોત તો મૈના સુંદરીએ આ રિએક્શન ન આપ્યો હોત. કારણ કે એમાં માત્ર અંગત વાત છે અને અંગત વાતને વજન આપ્યું નથી. પણ સભાની અંદર જ્યારે પિતાએ એમ કહ્યું કે હું કરું તે થાય, હવે તે વખતે જો પિતાએ કહ્યું કે હું કરું તે થાય તો તે વખતે જો મૌન રહ્યા છે પોતે, તે વખતે કશું એને રિએક્શન નથી આપ્યું. પણ જ્યારે પિતાએ પૂછ્યું કે તું બોલને, તું તો બહુ જાણકાર છે, તો તે વખતે જ્યારે પૂછ્યું તે વખતે હવે પિતા ગૌણ છે, પુત્રી તરીકે પોતે ગૌણ છે, પણ હવે તત્વની પ્રતિષ્ઠા છે. કે સભામાં પ્રશ્ન પૂછ્યો કે કર્મનો સિદ્ધાંત સાચો કે વ્યક્તિની વાત સાચી. હવે જો તે વખતે પિતાનું લેવલ વિચાર કરીને એમ કે નાના તમે કીધું તે સાચું, તો સાની પ્રતિષ્ઠા થાય? અસત્યની પ્રતિષ્ઠા થાય. આખા જગતમાં, એટલે આખા તે સમયના વ્યવહારમાં, દાખલા કે અત્યારે આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ, એ સ્વાધ્યાયના સમૂહમાં આપણે કરી રહ્યા છીએ. સમૂહમાં આપણે સ્વાધ્યાય કરીએ છીએ તે વખતે કોણ બેઠું છે સભામાં, કોની કઈ ભૂમિકા છે આપણને ખબર નથી. એટલે એ વ્યક્તિગત ભૂમિકાને ધ્યાન નથી લેવાની, પણ કોઈ ખોટી વાત અહીંથી થઈ ન જાય, અહીંથી કોઈ ખોટો એવો મનગણંત વિચાર અપાઈ ન જાય એની ચિંતા લેવી પડે. એ મૈના સુંદરીએ તે વખતે પિતાની વાત એટલા માટે ખુલાસાથી કરી કે હે પિતાજી, મ કરો ગુમાન, તમે ગુમાન નહીં કરશો. કેમ? તો કે આ જગતમાં કર્મનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ કોઈને સુખ અને દુઃખ આપી શકતું નથી. પોતાનું સુખ અને પોતાનું દુઃખ એ પોતાના કર્મ પર આધારિત છે. હવે જો મૈના સુંદરી ત્યાં તે વખતે ન બોલ્યા હોત તો એ વખતે મૈના સુંદરીને પોતાની જીવનમાં બહુ મોટો અપરાધ થાત. અને શું અપરાધ થાત? કે જે વખતે તત્વની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવ્યો હોય ત્યારે વ્યક્તિગત પિતાને દુઃખ થશે કે નહીં થશે એને આગળ કરી, અને જો મૌન રહે અને કશો જવાબ, એટલે જવાબ ના આપે, ના ના તમે કીધું તે બરાબર છે, તો ખોટી વસ્તુની સ્થાપના ન થાય માટે આવું કરે. કેટલી સુંદર જેને શાસનની શૈલી છે. એટલે તમે છે ને આવા એક પ્રયોગો કરવાના, કે દાખલા તરીકે સાથે બેસવાનું, એક એક ઢાળ લેવાતી જાય, એક એક ઢાળ વિચારતી. અમે લોકો અત્યારે અમદાવાદમાં એ જ કરીએ છીએ. જે કઈ 50, 60, 70 કે 100 જણ જે બી ભેગા થઈએ, આ તો પબ્લિકલી એટલા માટે હું નથી કરતો કે આ ઘટના જેટલી અંગત રહે એટલી એની મજા વધારે આવે, પછી આયોજનમાં બધી સમય શક્તિ ચાલ્યા જાય. પણ ખરેખર સમૂહ આવી રીતે બેસે, મને અંદરથી મન થાય કે આ દિવસોમાં સકળ સંઘની અંદર વધુ ને વધુ જેમ આંબેલની ચિંતા થાય છે, આંબેલની પ્રભાવનાની વાત થાય છે કે આંબેલના આયોજન થાય છે, એના કરતા વધારે ભાર આ રાસ ઉપર અપાવવો જોઈએ. આપણી આપણને મળી ગયેલી આ એટલી મોટી સોગાદ છે કે લગભગ 400 વર્ષ પહેલા આ બંને મહાપુરુષોની સંયુક્ત આ રચના મળેલી છે. અને એનાથી મોટો ફાયદો શું થાય ખબર છે તમને કે મને? હું તમને એક નાનકડો પ્રયોગ બતાવું, તમે ટ્રાય કરજો ઘરની અંદર આ રાસ રાખવાનો. 9 દિવસમાં ધીમે 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 જેટલું સમજાય તેટલું પણ બોલવાનું, પૂરું કરવાનું. અને તમે બહુમાનથી આટલું કરશો ને, રાસ સમજાય કે ન સમજાય પણ બહુમાન હશે ને, તો 6 મહિનામાં 8 મહિનામાં તમને તમારા વિચારોમાં આખો ફેરફાર શરૂ થઈ જશે. તમારા આચારમાં તાકાત જુદી બદલાવાની શરૂ થઈ જશે. આપણો એપ્રોચ આખો બદલાવા માંડશે. આપણી અંદરની ભૂમિકા ઉત્તમતા ઉઘડવા માંડશે. કેમ? તો કે આ મહાપુરુષોએ આપણને વરદાન આપ્યું છે કે આ રાસ જે લોકો પણ વાંચશે, આ રાસ જે લોકો સાંભળશે, આ રાસ જે લોકો સંભળાવશે, એ લોકોના ગુણોની વૃદ્ધિ થશે. આવા આશીર્વચનો કોણે આપ્યા છે? આ બંને મહાપુરુષોએ આપ્યા છે. અને એટલા માટે આપણે જ્યારે આવી રીતે અત્યારે પણ તમને બધાને ચોપડી તમારા હાથમાં હું જોઉં છું, મને ખૂબ આનંદ થાય છે. હું બહુ રાજી થાઉં છું, કારણ કે આ કોઈ આ રાસ વાંચતા વાંચતા સાંભળતા સાંભળતા આવી પ્રશ્નોત્તરી કરતા કરતા આપણે મહિના સુંદરી અને શ્રીપાદના સાથે આપણું મન જોડાય છે. અચ્છા, એ મન જોડાય છે એટલે શું થાય છે ખબર છે? સાચા અર્થમાં કહું તો આ ધ્યાન થઈ રહ્યું છે. આ શું થઈ રહ્યું છે? ધ્યાન. ધ્યાનનો અર્થ એવો નથી કે કેવળ આમ બેઠા આંખ બંધ કરી અને બેઠા, એ ધ્યાન છે. એ તો એક મુદ્રા થઈ. ધ્યાનનો અર્થ શું છે? કે કોઈ પણ વિષય અથવા કોઈ પણ વ્યક્તિ વિચારમાં એકાગ્ર થઈને એની સાથે તદ્રુપ થવું, એટલે કે એની સાથે કનેક્ટ થવું. અપની સોચ મેં ઉનકે સાથ ઇતના તલ્લીન હો જાના કે જો તલ્લીન હો જાને કે કારણ ઓર કોઈ આસપાસ ક્યા હો રહા હૈ, કોણ આયા, કોણ બેઠા, ક્યા હુઆ, કુછ પતા હી ના ચલે, કુછ પતા હી ના ચલે, તો ઉસકે લીએ આ આપણું અત્યારે ધ્યાન થઈ રહ્યું છે. આ શું થઈ રહ્યું છે? ધ્યાન. એટલે આ ધ્યાન કરીએ છે આપણે. ધ્યાન કોનું કરીએ છે? શ્રીપાદ રાજાનું કરીએ છે, મૈના સુંદરીજીનું કરીએ છે, એમના માધ્યમથી પ્રભુના જ્ઞાનનું કરીએ છે, પ્રભુએ બતાવેલા તત્વનું કરીએ છે. અને એના કારણે જેનું ધ્યાન કરીએ એના જેવા થઈએ. મૈના સુંદરી, મૈના કેટલો સમય છે? 10 મિનિટનો સમય છે લગભગ આપણી પાસે, બરાબર ને? 10-15 મિનિટ. એટલે મહિના સુંદરીની વાત આપણે જોતા હતા અને એમાં જે ક્ષણે મહિના સુંદરી અમની પાસે ઉભા રહ્યા, કોની પાસે ઉભા રહ્યા? શ્રીપાદ રાજાની પાસે. હવે પ્રશ્ન તમે મુદ્દો સમજજો મને, જે સમય એમની બાજુમાં ઉભા રહ્યા, ગઈકાલની વાત યાદ કરો, ગઈકાલે શ્રીપાદ રાજાની વાત કરતી વખતે આ વાત કરેલી કે તે વખતે તરત શ્રીપાદ રાજા એમ કહે છે કે મુજ સંગતથી વિણસ સેરે તુજ સોવન સરખી કાય, તમારું આ દેહ મારા કારણે ખલાસ થઈ જશે, તમે કાગડાના કંઠે મોતીની માળા ન શોભે, તમે ચાલ્યા જાઓ. અને એક જ વખત મહિના સુંદરીની આંખમાં આંસુ છે અને તે આ સમયે, અને ધડક ધડક આંસુ પડે રે, આ શબ્દો વાપર્યા છે, ડળક ડળક આંસુ પડે. અને તે વખતે મહિના સુંદરી ધ્રુસકે ધ્રુસકે રડે છે. હવે આ રુદન એનું ધ્યાન કરવા યોગ્ય છે, એટલે કે વિચાર કરવા યોગ્ય છે. આ રુદન એટલે શું? તમને ને મને પણ ઘણી વાર રુદન તો આવે છે, પણ આપણા રુદનનું કારણ શું અને એમના રુદનનું કારણ શું? રુદન તો એક જ છે. આપણે આપણી આંખમાં પણ આંસુ છે, અપને આંખો મેં ભી આંસુ આ જાતે હે, રોજ આતે હે, અપને મિત્ર કે પાસ, અપની પતિ કે પાસ, અપને પત્ની કે પાસ, હમ દિલ સે કહેતે હૈ ક્યા હુઆ, કૈસા હો ગયા, કઈ કઈ ઘટનાઓ કે લી આંસુ તો આ જાતે હૈ. પણ આપણા આંસુનું કારણ આપણને સંસારના કોઈ સુખની પ્રાપ્તિ નથી થતી તે છે, આપણું ગમતું નથી થતું તે છે, આપણને ધારેલું હતું અને ઊંધું પડ્યું તે છે, આપણે વિચારેલું કે આમાં તો આમ જ થશે પણ એ ઊંધું પડે ત્યારે આપણે રડીએ છીએ. તો જ્ઞાનીઓ એક વાત સરસ સમજાવે છે કે રડવાનું તો આપણને સ્વભાવ છે જ, પણ સાને માટે રડવું એ ખબર નથી, માટે સંસારનો અંત થતો નથી. મૈણા સુંદરીની આંખમાં આંસુ આવ્યા તો એ સંસારના સુખના કારણે નથી આવ્યા. સંસારના સુખ અને દુઃખ આમાં શબ્દ લખ્યો છે આચાર્ય ભગવંતે. પ્રદ્યુમ્ન સૂરી મહારાજે શ્રી શ્રીવાલ કહાનો રેફરન્સ એક જગ્યાએ આપીને આ વાત કરી છે કે જ્યારે ઘોઢિયા એટલે કે રોગિષ્ટ એવા શ્રીપાલ રાજાના હાથમાં હાથ મૂક્યો મૈણા સુંદરીએ, તે વખતે પણ શરીરમાં એક પણ કંપ નથી, મનમાં એક પણ વિકલ્પ નથી. કેમ? તે કે જ્ઞાન જેને આવી જાય, સમ્યક્ત્વ જેને મળી જાય, એ શરીરની પેલે પાર રહેલા આત્માની સાથે એવો જોડાઈ જાય કે જેને શરીર સાથેના સંબંધનો કોઈ અર્થ રહેતો નથી. આ વાત આપણી બુદ્ધિમાં આપણી ફૂટપટ્ટીમાં સમજવું થોડી અઘરી પડશે, પણ હું તમને એક ઉદાહરણથી સમજાવું તો સમજાશે. દાખલા તરીકે આપણને પૈસો ગમે છે, અત્યારે આપણે આત્મા દૂરની વાત છે, અત્યારે આત્માનો પરિચય નથી, પૈસાનો પરિચય છે. તો પૈસાના કારણે આપણે કોઈ જગ્યાએ ટ્રાવેલિંગમાં ગયા અને એ ટ્રાવેલિંગની અંદર આપણને નથી જમવાનું મળ્યું, નથી ઊંઘવાનું મળ્યું, નથી આરામ થયો, અને ચાર દિવસમાં આપણે ઊંઘ એક કલાકની ન મળે એવું પણ કોઈ વાર બની શકે ને? એટલે પ્રોપર ઊંઘ જે અર્થમાં કહું છું એ. અને છતાં ઘરે આવીએ અને તે વખતે જે કામ માટે ગયા હતા, જે પૈસાના કામ માટે, જે કોન્ટ્રાક્ટ માટે ગયા હતા, કે જે કમિટમેન્ટ પૈસાના માટે ગયા હતા, સપોઝ આપણે આવીએ ઘરે અને તે વખતે આપણને પત્ની પૂછે કે કેવું રહ્યું, હવે તો ફોનના કારણે ઘરે આવવા સુધી રાહ જોવાનો સમય નથી મળતો, એટલે ધીરજ નામનો ગુણ આપણો ચાલ્યો ગયો. પહેલા તો બહારથી આવીએ એટલે ધીરજ રહેતી હતી કે કેવું હશે, શું છે, હવે તો જ્યાં છે ત્યાં પવરી બોલીને તરત જ બોલી દો ને, મોબાઈલ અત્યારે તૈયાર છે. પણ મૂળ વાત એ ઘરે આપણને પૂછે તો તે વખતે આપણે આપણી તકલીફનું વર્ણન પછી કરીએ, પહેલું શું વર્ણન કરીએ, કામ થઈ ગયું. 10 વર્ષથી આ કોન્ટ્રાક્ટ લેવા માટે હું મહેનત કરતો હતો, એટલી બધી લાગવગ લગાડેલી, એટલા બધા સંપર્કો કરેલા, કામ થઈ ગયું, હવે આપણે 5 વર્ષ કશું જોવાનું નથી, હવે તું તારે જોયા કર ને. પછી પત્ની પૂછે પણ તમે જમ્યા કે નહીં? ઠીક છે, જમવાનું તો કઈ બહુ મળ્યું નહીં, 2 સેન્ડવીચ મળી ગયેલી, 2 જરાક પોપકોર્ન ખાઈ લીધેલા, પછી એ આવશે વાત, પહેલું વર્ણન નહીં આવે. એ જે વાત છે ને, તો ધનની સાથે મન જોડાય તો શરીરના સુખ દુઃખ ગૌણ બની જાય, તો આત્માની સાથે મન જોડાય તો શરીરના સુખ દુઃખ ગૌણ કેમ ન બને? કોઈ સ્પોર્ટ્સમેન હોય, સ્પિરિટ ઓલિમ્પિકમાં કોઈને જીતવું છે તો એ પ્રેક્ટિસ કેવી કરે છે, એ ફિઝિકલી કેટલી હાર્ડશિપ ભોગવે છે, કરે છે કે નથી કરતો? અને ફિઝિકલ હાર્ડશિપ ભોગવતા સમજો જ્યારે એને ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ મળે અને ગોલ્ડ મેડલ લઈને જ્યારે પોતે ફ્લેગ લઈને આમ ઉભો રહે પોતાના કન્ટ્રીનું આમ કરતી વખતે, એ વખતે બની શકે કે એના પગની અંદર લોહી નીકળતું હોય, કાપો પડી ગયેલો હોય, છાલા પડી ગયેલા હોય, બને કે ન બને આવું કંઈ? ફૂટબોલની અંદર ગોલ કરે તો ગોલ કરતી વખતે અહીંયા અંદર એકાદ બે અડકાઈ તૂટે કે ન તૂટે ક્યારેક, અને ગોલ થઈ જાય તો તે વખતે કિકિયારી મારીને જે આનંદ પ્રગટ કરે તો તે વખતે એનું હાડકું તૂટેલું છે એ બી અંદર અવાજ કરતું હોય, પણ એ અવાજ આવે નથી આવતું. કેમ કે એનું મન સાની સાથે જોડાયું છે, ગોલ થઈ ગયો એની સાથે. એવી રીતે તમારું અને મારું મન જે ક્ષણે આત્મા સાથે જોડાશે તે ક્ષણે સંસારના સુખ એ પણ આપણને ગાંડા નહીં બનાવે અને સંસારના દુઃખ એ પણ આપણને લાચાર નહીં બનાવે. સુખ અને દુઃખ એનાથી ઉપર ઉઠતું મન એ આત્મા સાથે જોડાઈએ એટલા બધું સહજ બને. મૈણા સુંદરીના જીવનમાં શીખવા જેવું એટલું અનુપમ છે કે તે વખતે અહીંયા શ્રી શ્રીવાલના આધારે પ્રદ્યુમ્ન સૂરી મહારાજે એટલી સુંદર એક વ્યાખ્યા આપી છે કે વાસ્તવિક રીતે દુઃખ એટલે શું, તો કે આત્માથી અલગ જવું એ દુઃખ છે અને આત્માની સાથે જોડાયેલા રહેવું એ સુખ છે. મૈણા સુંદરીને જ્યારે શ્રીપાલ રાજાએ કહ્યું કે તમે બીજે ચાલ્યા જાઓ, માતાને વિનંતી કરો બીજે તમારા લગ્ન સરસ થઈ જશે, આવું જ્યારે કહ્યું ત્યારે પોતાનું શીલ રૂપી આત્માની સાથેથી ડિસ્કનેક્ટ થવાની વાત આવી. માટે આંખમાં આંસુ આવ્યા છે, સમજાય છે? મને આવો પતિ કેમ મળ્યો એવું દુઃખ નથી થયું, મારે આવા રોગિષ્ટની સાથે રહેવાનું એવું દુઃખ નથી થયું, પણ મને તમે શીલથી ખંડિત કરવાનું કહો છો, મને તમે એક વાર જેની સાથે મેં મન વળી લીધું, તમે મારા પતિ છો, તો હવે તમારી જગ્યાએ મારે બીજામાં જવું, સમજાય છે આ મુદ્દો? આ એક વાતને અત્યારે સ્થિર કરીશું આપણે, હજી કોઈના પ્રશ્નો હોય તો લઈ લઈએ, પણ એક વાત એ સોચ લીજીએ કે સંસાર કે સુખ ઓર દુઃખ વો તો ક્ષણિક હૈ, હમ ઉસમે ઉલઝન મે પડ જાતે હૈ, ઉસી કી ચિંતા કરતે રહેતે હૈ, ઓર પૂરી જિંદગી ઉસી કે લિયે અપની જિંદગી કા પૂરા સાલ પૂરા જીવન વ્યતીત કર લેતે હૈ. મગર જ્ઞાનીઓ મૈના સુંદરી કે માધ્યમ સે હમે કહેતે હૈ કે સંસાર મે સુખ મિલે તો ભી પાગલ હોને જૈસી સ્થિતિ નહીં હૈ, ઓર સંસાર મે અગર દુઃખ ભી મિલ જાય તો ઉસસે કોઈ લાચાર હોને કી સ્થિતિ નહીં હૈ, ક્યોંકિ વો તો શરીર કે સાથ જુડા હુઆ હૈ, ઉસકી જાજી જ્યાદા ચિંતા કરને કી જરૂરત નહીં હૈ, ચિંતા તો યે કરને કી જરૂરત હૈ કે મેં અપને આત્મા કે સાથ જુડા હું યા નહીં જુડા હું, મેરે આત્મા કે સાથ મેરા પરિચય યે શ્રીપાલ રાજા કે માધ્યમ સે, એ શ્રીપાલ રાજા કે રાસ કે માધ્યમ સે, એ મૈના સુંદરી કે ચરિત્ર કે માધ્યમ સે, જો જિસકો હમને દેખા હી નહીં હૈ उनको देखने की चेष्टा करनी है, जिनके बारे में हमने सोचा ही नहीं है उनके बारे में सोचने की प्रयत्न करना है, जिनको हमने छुआ ही नहीं है उनको छूने का प्रयास करना है, और वो हमारा आत्मा है. हमने छूने का भी यह प्रयास नहीं किया, हमने हमारी पूरी सोच केवल शरीर के साथ जुड़ी हुई रहती है, हमारी सुख और दुख की कहानी भी શરીર કે સાથ જુડી હુઈ રહેતી હૈ, શરીર કો યે હુઆ, શરીર કો વો હુઆ, શરીર કો યે મિલા, શરીર કો વો નહીં મિલા, ઇતના અચ્છા ગાના થા, ઇતના અચ્છા નહીં થા, પેર બહોત દુખ ગયે, પેર બહોત અચ્છે થે, હમારી સુખ ઓર દુઃખ કી પૂરી લાઈન જો હૈ, સર્કલ જો હૈ, કેવળ શરીર સે જુડા હુઆ હૈ, ઓર યે જ્ઞાન કો પાકર હમે ઉસકો ક્રોસ કરકે હમારે આત્મા કો ઢૂંઢના હૈ. मेरे आत्मा की सोच क्या है, उनको क्या पसंद है, समझाई क्या बात? कोई प्रश्न? हाँ, फोन आप बोले. तमने अत्यारे तमे मारी नजीक नहीं, बाकी तमने उभा थईने हूँ प्रणाम करवा हूँ, आओ सवाल पूछो. એટલે એટલો સુંદર આ જે વાત છે ને, ડે ટુ ડે લાઈફ વાળી વાત. બહુ સુંદર વાત કરી તમે. હું તમને એ જ કહેવા માંગુ છું કે ક્યારે પણ સારું સાંભળીએ પછી તરત એને ડે ટુ ડે માં લાવવાનો વિચાર આવે, એ બતાવે છે કે આ સારું મારા જીવનમાં આવવાનું છે, એનો આ સંકેત છે. સમજાય છે હું શું કહું છું? જ્યારે પણ કોઈ સારું સાંભળીએ અને પહેલો વિચાર આવે કે આ મારા જીવનમાં આવવું જોઈએ, તો ડે ટુ ડે માં હું શું કરું, એ બતાવે છે કે મારા જીવનમાં આજે નહીં ને કાલે આ તત્વ આવવાનું છે, એની આ સંકેત છે, એની આ નિશાની છે. હવે તમે જે કહે ડે ટુ ડે, તો ડે ટુ ડે માં એક અભ્યાસ એવો કરવાનો કે અત્યારે આપણે એક જ સવાલ કરીએ આપણી જાતને કે મારી શરીરને અનુકૂળ આવશે કે નહીં. કઈ પણ વસ્તુ બને, દાખલા તરીકે તમને પાંચ વસ્તુ પીરસવા માટે આવે છે. હવે પાંચ વસ્તુ પીરસવા માટે આવે છે તે વખતે આપણે શું વિચારીએ કે મને આ કોફી મને અનુકૂળ છે અને આ દૂધ મને અનુકૂળ નથી, આપણે એવું વિચારીએ ને? એટલે આપણે શું કરીએ, કોફીને રિસીવ કરીએ અને દૂધને ના પાડીએ. કોઈ પીરસવા માટે આવે એ વખતે આપણને જે ભાવતી વસ્તુ હોય એને આપણે ભાણામાં લઈએ, અને ન ભાવતી વસ્તુ હોય તેને શું કરીએ, આપણે જવા દઈએ કે ભાઈ આગળ જાઓ, મારે આટલું જ જોઈએ છે. એવું જેમ કરીએ છે એવી રીતે એક નાનકડી સરસ પ્રેક્ટિસ એવી કરવાની કે મારા જેમ શરીરનું આપણે પૂછીએ, અને આ એક બહુ પ્રોસેસ, ઇનર પ્રોસેસ છે, મહેરબાની કરીને આ પ્રોસેસને પબ્લિકલી નહીં બનાવવાની, આ પ્રોસેસને બહાર નહીં બનાવવાની. કેમ? તો કે બહાર બનાવવા જશો તો નાટકીયાપણું આવશે. બહાર ઇવન પત્ની સાથે પણ કરવા જઈશું તો ક્યારેક દંભ થશે, પણ પોતાની જાત સાથે આ એક ઇન્ડિવિજ્યુઅલ પ્રયોગ એ કરવાનો કે જ્યારે પણ એકલા બેસો, દિવસના 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, જ્યારે જ્યારે સમય મળે, અથવા દર કલાકે તમે એલાર્મ મૂકી શકો, તમે દર 3 કલાકનું એક એલાર્મ મૂકી શકો કે જે એલાર્મમાં બીપ બીપ થાય. આપણા મોબાઈલમાં એવી સગવડ હોય છે ને કે એલાર્મ વાગે, તે જ્યારે બીપ બીપ થાય ને તે વખતે, એ વખતે 1 મિનિટને માટે જે કરતા હોઈએ તેનાથી કટ ઓફ થઈને 1 મિનિટ મનમાં વિચાર કરવાનો કે હું આત્મા છું, આ મારા આત્માને કનેક્ટેડ છે કે નથી, આ તો મારા શરીરને કનેક્ટેડ છે, હું તો આત્મા છું. આવું ધીમે 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 આત્માનું સ્મરણ શરૂ થાય. ખ્યાલ આવે તમને? દાખલા તરીકે દર કલાકે એક વખત, દર 2 કલાકે એક વખત, 1 મિનિટ માટે હોવા છતાં ગેરહાજર થઈ જવાનું. એમાં કઈ નુકસાન નથી થઈ જવાનું. ઓફિસમાં કામ લઈને બેઠા હોઈએ, અને ઓફિસમાં પણ આપણે એવું કરી શકીએ કે એલાર્મ વાગે અને તે મોમેન્ટે 1/2 મિનિટ, 1/2 સેકન્ડ માટે વિચારવાનું કે હું તો આત્મા છું, હું આત્મા છું, હા આ મારું આપદ ધર્મ છે, હું કરું છું, પણ હું આત્મા છું. આવી એક એલાર્મની મેથડ તમે ટ્રાય કરજો. તો એનાથી શું થશે ખબર છે? જે આત્માને આપણે ક્યારેય યાદ જ નથી કરતા, એ આત્મા ધીમે 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 આપણી વિચારોની વેવલેન્થમાં આવવાનો શરૂ થશે. પછી રાત્રે સૂતા હશું તે વખતે આપણે એની સાથે વાતચીત કરવાની, એઝ ઇફ એ આપણી સામે ઊભું છે, અને આપણે એક ટોક કરવાની કે આજે મેં જે કંઈ કર્યું એનાથી તને આનંદ થયો કે દુઃખ થયું. અને તે વખતે પેલો આપણે એમ કહીશું કે પેલા બિઝનેસ ડીલ કરતી વખતે હું થોડો ક્રોધમાં આવી ગયો, અથવા હું લોભમાં આવી ગયો, મેં પેલાને થોડું જૂઠું કહી દીધું, એનાથી મને આટલા ડોલર તો મળી ગયા, પણ મને એમ લાગે છે કે તને મજા નહીં આવી હશે. યુ શુડ ટોક વિથ સોલ, આપણી જાત સાથે. અને તે વખતે પેલો એમ કહેશે, આપણો આત્મા એમ કહેશે કે હા તને પૈસા તો વધારે મળી ગયા, વાત સાચી છે, પણ એ પૈસા ક્યાં કાયમી છે, હું કાયમી છું, પણ મને જે અંદર ઘસરકો પડ્યો અને મને જે અંદરથી મારો ઘા પડ્યો, ડેમેજ થયો, હવે એનું ડ્રેસિંગ કોણ કરશે, ક્યારે કરશું? ખ્યાલ આવ્યો? આજે મને પત્ની ઉપર ક્રોધ આવ્યો, અને આજે મેં છોકરાઓને મેં જરાક ન બોલવાનું બોલી દીધું, પત્નીની સાથે પણ ન બોલવાના શબ્દો મેં બોલ્યા, તો તને ગમ્યું? એમ કરીને વાતચીત કરવાની. તમે આવી વાતચીતનો અભ્યાસ કરશો ને, હું તમને ફરીને કહું છું, આ પ્રયોગ બિલકુલ ઇન્ડિવિજ્યુઅલ છે અને ક્યારેય જાહેર નહીં કરતા, કારણ કે જાહેર કરવા જઈશું તો આપણે ફરી પાછા દંભની દુનિયામાં જતા રહીશું. લોકો લાગશે આપણે તો આત્માની વાત કરીએ છીએ, આપણે તો આત્મા સુધી પહોંચી ગયા છે, પછી આપણે ન પહોંચ્યા હોય તો આપણે પહોંચવાનો દંભ કરવો પડશે. ખ્યાલ આવ્યો ને? પછી પેલી પત્ની બીજે દિવસે પૂછશે કે મેં તો આ ગુરુજી બાજુમાં બીજે દિવસે કાન પકડશે, પેલો તારો આત્મા શું કે છે, બોલને જરા. એટલે આખું ફોર્મ બદલાઈ જશે. પણ એમ નહીં, એ થોટ પ્રોસેસ તો મન સાથે છે, હું આત્માની વાત કરું છું, મનની વાત નથી કરતો. ગુરુજીને એમ કે આપણે પહોંચી ગયા, વાહ કાલથી વચ્ચે સંભાળી જવું છે, હજી આ સીટ મારે ખાલી નથી કરવી જલ્દી ભાઈ. આમ આટલો જલ્દી મને, આટલો જલ્દી રિટાયર કરી લો તો હું થોડો જલ્દી સીટ ખાલી કરવાનો છું કે વાત કરો છો કે. એટલે મૂળ મજાની, એટલે મૂળ મજાની વાત એવી છે કે આ પ્રયોગ હું તમને વ્યક્તિગત એટલા માટે કહું છું કે હમ જિસ દિન ઇસ પ્રકાર સે આત્મા કે સાથ જુડને કા અભ્યાસ કરેંગે, ઓર થોડા દિવસમાં, કુછ હી દિનો મે, આપણને નીતિનભાઈ કેવો બુકનું બુક કલેક્શન પછી કરજો, ચિંતા નહીં કરો. હા, આપણને થોડા દિવસમાં અહેસાસ થશે, જેમ આપણે ઘરમાં એમ રહેતા હોઈએ ને કે અત્યારે હું, મારી પત્ની અને મારા બે છોકરાઓ છે, અથવા અમે ઘરમાં ચાર જણ છે, તમને થોડા દિવસમાં અહેસાસ થશે કે અમે પાંચ જણ છીએ. ખ્યાલ આવ્યો? એની પ્રેઝન્સ અનુભવવા માંડશે. પછી પછી એલાર્મની બી જરૂર નહીં પડશે. પછી ડગલે ને પગલે એ આપણી પેરેલલ ચાલશે. પછી આપણે કોઈક આમ હોટલમાં ખાવા માટે ગયા હોઈશું કદાચ કોઈ કારણસર, અને તે વખતે આમ પેલો ઓર્ડર આપ્યો હશે, તો ઓર્ડર આપ્યો હશે તો તે વખતે બે ઓપ્શન છે કે રાહ જોવાની જ છે. ઓર્ડર આપ્યો છે અને ઓર્ડર આપ્યો છે તો રાહ જોવાની છે, 15 મિનિટ વાર લાગવાની છે, ઢોસો બનીને આવવાનો છે, સમજો. કે તો રાહ જોતી વખતે જો આત્માની ગેરહાજરી હોય તો શું થાય ખબર? સાથે એક જ ચર્ચા ચાલે, આનો તો ઢોસો એટલે હું તો છે ને દર વર્ષે દર મહિને આવી જ જાઉં એક વાર. આવો ઢોસો તો સારો ઇન્ડિયામાં બી કોઈ દિવસ નથી ખાધો. હવે અલ્ટિમેટલી ખાવાનો એક જ વાર છે ઢોસો, પણ એ ખાવાતા પહેલા 100 વાર આવવાની વખતે ખાઈ લઈએ આપણે. હવે તે વખતે પેલો આત્મા હાજર હશે ને, તે બાજુની સીટ પર આપણી બાજુમાં બેઠો હશે. પછી આપણી બાજુમાં બેસીને એમ કહેશે કે હું ક્યાં તને ના પાડું છું કે તું અત્યારે નહીં ખા, તારી સ્થિતિ નથી તો કઈ નહીં, પણ આવવા પહેલા તો નહીં ખા. સમજાયું શું કહું છું? તું ઢોસો ખાશે ત્યારે ભલે ખાશે, હું અત્યારે એની ચર્ચા નથી કરતો. તારું સત્વ ઓછું છે અત્યારે, કઈ વાંધો નહીં, પણ હું જ તને કાલે આંબેલના પાણીને આંબેલ પર લઈ જઈશ, અત્યારે નહીં લઈ જતો. પણ કમસે કમ આ જે ગેપ છે એમાં તો હું તને સમજાવું ને. હવે પેલું આપણે સાંભળીએ એટલે પછી પાછી બીજી વાતમાં ચડી જવાનું, ઢોસાના વખાણમાં નહીં જવાનું. એ આત્મા આપણને કહેશે. એટલે આત્માની સાથેનું અનુસંધાન, અને તત્વની ભાષામાં કહું તો સમ્યક દર્શનનો અર્થ જ આત્માનું અનુસંધાન છે. આત્મા છૂટે એટલે મિથ્યાત્વ છે, અને આત્મા જોડાય એટલે સમ્યક્ત્વ છે. એટલે આત્મા જોડાય પછી કંઈ પણ સ્થિતિમાં હોઈએ તો પણ ઉદ્ધાર છે, યુદ્ધ કરતા હોઈએ તો પણ ઉદ્ધાર છે, અને આત્મા છૂટી જાય પછી દીક્ષા લીધી હોય તો પણ ઉદ્ધાર શક્ય નથી. બરાબર છે? બીજો કોઈ પ્રશ્ન છે? મુનિ સુરત સ્વામી ભગવાનના સમયકાળ. મારો વાત તો ચાલુ જ છે ને ત્યાં. હા, કઈ વાત, બસ હવે આપણે આજે તમે બધાને પણ હું જોઉં છું, હું બધાને ભાવથી પ્રણામ કરીને કહું છું. આજે સિદ્ધ પદનો દિવસ છે, ગઈકાલે અરિહંત પદનો દિવસ હતો. તમે બાકીના દિવસોમાં પણ ભલે તમારે નોકરી એટલે જોબ પર જવાનું હોય કે બિઝનેસમાં જવાનું હોય કે જે કંઈ કરવાનું હોય, ઓછામાં ઓછો અડધો કલાક કે એક કલાક તમે ઘરે આની સાથે કનેક્ટ રહેવાનો પ્રયત્ન કરજો. એવું નહીં વિચારતા કે શનિ રવિ હતા એટલે આપણે આ આયોજન કર્યું, બાકીનો આવતા શનિવારની વાત તો ભૂલાઈ જવાશે. કોશિશ એ કરજો કે ઘરે પણ તમે અડધો કલાક, પોણો કલાક, એક કલાક, બીજું કશું આવડે કે ન આવડે, પણ સાથે બેસી ધૂપ દીવો કરી શ્રીપાદ રાજાને મહિના સુંદરીનું સમજો કે આલંબન હોય તો તે રાખી, સિદ્ધ ચક્ર યંત્રનું આલંબન રાખી, અને કશું જ ન આવડે તો બેસીને પ્રાર્થના કરજો કે અત્યારે ભારતમાં બીજા બધા દેશોમાં લોકો કેવી કેવી રીતે તમારી આરાધના કરતા હશે, કોઈ જાપ દ્વારા, કોઈ તપ દ્વારા, કોઈ મૌન દ્વારા. અમે બધાને પ્રણામ કરીએ છીએ, તમે કેટલા ગુણિયલ છો, તમારા કેટલા સુંદર ગુણો છે. ભગવાન મહાવીર તમારા ગુણનું વર્ણન કરે, તમારું જીવન કેટલું સુંદર છે. તમે અમને પણ જ્ઞાન આપજો, તમે અમને પણ જીવનમાં આવી પ્રાર્થના કરવા દ્વારા, બીજું ન આવડે તો કઈ નહીં, રાસ વાંચવાની કોશિશ કરજો, રાસની ચોપડી રાખજો. રાસમાં એક જણ સાથે, દાખલા તરીકે પત્નીને ફાવતું હોય તો પત્ની વચ્ચે બેસે, આજુબાજુ બધા દીકરાને પોતે બેસે, બે મિત્રો સાથે બેસે, અને એક ઢાળ બોલે. પછી છે તે સમજો કે સવાલ થતા હોય તો સવાલ લખી રાખવાના, અને બધી વખત સવાલની જરૂર પણ નથી, પણ ભાવથી એમ નક્કી કરશો કે અડધો કલાક, એક કલાક, જે દિવસે જે પદ હોય, હું તમને એક નાનકડી રેસીપી આપું કે દાખલા તરીકે આજે સિદ્ધ પદ છે, બરાબર છે, તો આજે સિદ્ધ પદ નું ધ્યાન કરવું એટલે શું કરવાનું? તો કે આજે સિદ્ધ પદમાં તો સિદ્ધને તો શરીર પણ નથી, એટલે અડધો કલાકથી પોણો કલાક કોશિશ કરવાની કે આ શરીર વગર કેવી રીતે હશે, આત્મા કેવું હશે એની વિચારણા કરવાની. આચાર્ય પદ નો દિવસ આવે તો પીળા કલરનું કપડું લઈ લેવાનું, પીળો વર્ણ છે, આ વર્ણનું પણ સાયન્સ છે આખું, એ આખો જુદો વિષય છે આખો, કે અરિયંત નો કલર સફેદ કેમ, સિદ્ધ નો વર્ણ લાલ કેમ. અને બીજી વાત તમને કહી દઉં, નવ તત્વમાં વ્યક્તિ કોઈ નથી, માટે શાશ્વત છે. કોઈ પણ વ્યક્તિ હોય તો એ શાશ્વત નો હોય શકે. તીર્થંકર પણ ઋષભદેવ ભગવાન તરીકે હોય તે 3-24 સુધી યાદ રહે, 3-24 પછી અજીતનાથ ભગવાનને કોઈ યાદ ના કરે, કારણ કે નામ જે છે વ્યક્તિનું એ 3-24 થી વધારે શક્ય નથી. એ અર્થમાં સુલભદ્રજીનું એક ઉપલક્ષણ થી સરસ વાત આવી, એ વિશેષ પરાક્રમ બતાવવા માટે. પણ આ તત્વ છે અને માટે એ ક્યારે પણ નાશ પામતું નથી, એ શાશ્વત છે. એટલે આચાર્ય પદ નો દિવસ આવે, પરંતુ કહે કે આવતીકાલે આચાર્ય પદ નો દિવસ છે, તો બીજું કશું નહીં, અને ઓછામાં ઓછા 36 આચાર્ય ભગવંતોને યાદ કરવાના, એમને વંદન કરવાના, એમની સાતા પૂછવાની. ઉપાધ્યાય પદ નો દિવસ આવે તે વખતે આ વિનય વિજય મહારાજ, યશુ વિજયજી મહારાજ વગેરેને યાદ કરી જાણે એમની પાસે આપણે ભણી રહ્યા છે એવી ચેષ્ટા કરવાની. સાધુ પદ નું વર્ણન આવે તે વખતે સાધુના 27 ગુણ, એટલે આ સાધ્યા ને બધું કરવાની પાછળ બહુ સરસ પ્રયોગ છે, કોશિશ કરવાની કે દાખલા તરીકે જે દિવસના જેટલા ગુણ હોય, બાળકોની સાથે બેસવાનું, એક સાથે બધું કરવાનું, સાથિયા બનાવવાના, અને બનાવતા બનાવતા સ્તુતિ બોલવાની, એના ગુણ બોલવાના કે જો અરિહંત ભગવાનના 12 ગુણ છે, 12 ગુણનો આ પહેલો ગુણ આ છે, એનું આપણે આ સાથિયો કરીએ છીએ. એટલે સાથિયા કેટલા થયા એની ચર્ચા કરવા કરતા સાથિયાની સાથે ગુણને કનેક્ટ કરવાનું, ખમા સમણા દેવાના. પણ એમ કરતા કરતા દર્શન પદ આવે, એટલે દેરાસરમાં પ્રભુના સમ્યક દર્શનની વાત આવશે. પછી ચારિત્ર જ્ઞાનની વાત આવે તે વખતે થોડી ભણવાની કોશિશ કરવાની. ચારિત્રની વાત આવશે તે વખતે થોડોક નાનકડો પણ સંયમ, એકાદ સામાયિક કેમ થાય એની કોશિશ કરવાની. અને તપની વાત આવે ત્યારે આંબિલાદી 12 પ્રકારના તપમાંથી કોઈ પણ તપની કોશિશ કરવાની. ટૂંકમાં આપણે એ નૌપદજીની સાથે આપણો અભેદ સંબંધ કરવાનો છે. આપણા સાચા સ્વજન, આપણા સાચા માતા પિતા, આપણા સાચા પરિવારજનો, આપણો સાચો આધાર એ નૌપદજી ભગવાન છે. જે દિવસે નૌપદજીની સાથે આપણે આવી રીતે જોડાઈ જઈશું, એ દિવસે સંસારનું ગમે તેટલું સુખનું પૂર આવશે તો પણ આપણે તણાશું નહીં, અને દુઃખનો આપણને દુકાળ પડશે તો આપણે ક્યારેય લાચાર થશું નહીં. આ તાકાત નૌપદજી ભગવાનની છે. બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કહો. જય જીનેન્દ્ર. મારે માટે તમે અત્યારે દેવલોકમાં છો એટલે હું તમને પ્રેમથી. અચ્છા અચ્છા, ઓકે. હા, આત્માને બહુ સરસ વાત કરી આપે. આત્માને ઓળખવાની જે વાત છે ને, આત્માને ઓળખવામાં એટલું જ છે, તમે જેમ કહ્યું તેમ સરસ વાત છે કે આપણે એની સાથે થોડી ઓળખાણ કરવાની કોશિશ કરીએ, ઓળખવાની શરૂઆત થઈ જશે. અને જે કરીએ છીએ તેમાં એક સાદો સવાલ પૂછવાનો, આપણે ઘણી વાર આપણે બિઝનેસ કરતા પૂછીએ ને, આમાં મને ફાયદો શું? કોઈ પણ માણસ આવે ને ડીલ કરતા હોઈએ ત્યારે આપણે શું કોશિશ કરીએ? વોટ વિલ આઈ ગેટ? મારા માટે શું છે? તમે બધા તમારા ફાયદાની, તમે કંપનીની આ પ્રપોઝલ મૂકી, પણ એમાંથી મને શું ફાયદો એ બતાવો ને, મને પર્સન્ટેજ બતાવો ને, મને શું પ્રોફિટ હશે? હું આટલું ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો મને રિટર્ન શું મળશે? એ જેમ આપણે વાત પૂછીએ છીએ ને, એમ સીધો સવાલ પોતાની જાતને પૂછવાનો કે હું જે કંઈ આ કરું છું એમાં મારા આત્માને શું થશે, મારા આત્માનું શું થશે. બરાબર, બીજો કોઈ સવાલ છે? તમને બધાને જોઉં છું, બધા બહેનોને પણ હું જોઉં છું, થોડાક મને આ બાજુ ઓછા દેખાય છે બહેનો અત્યારે, અમને લાગે કદાચ આ ખસેડ્યું એટલે. આ જાદુની છડી બધી મિશેલભાઈના હાથમાં છે, કોને પ્રગટ કરવા ને કોને અદ્રશ્ય કરવા તે. બહુ સુંદર, તમને બધાને હું પ્રણામ કરું છું, સાતામાં રહેજો. તમારા બધાના હૃદયમાં પણ આ નવપતજી ભગવંતની સુંદર પ્રતિષ્ઠા થાવ, અને આપણે બધા જ આ ઓળીના આરાધનામાં સુંદર રીતે બધા જગ્યા પર ઉભા થઈ જઈએ બધા સાથે. બોલો શાસનપતિ મહાવીર સ્વામી ભગવાન કી જય, મુનિ સુરત સ્વામી ભગવાન કી જય, અનંત લબ્ધિ નિદાન ગુરુ ગૌતમ સ્વામી ભગવાન કી જય, મુનિચંદ્ર સુરી મહારાજ કી જય, શ્રીપાળ મહારાજ કી જય, મૈણા સુંદરીજી કી જય, પૂજ્ય આચાર્ય ભગવાન પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજ કી જય, વિમલેશ્વર દેવ કી જય, ચકેશ્વરી માત કી જય, જિનશાસન દેવ કી જય.